तुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम् यो भक्ता प्रगति बभुव दया धर्मजन श्रेयसे अत्रोन्मूलयितुं तद्धर्ममवितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धितं सर्वदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। परात्पराय सर्वावतारेणे श्री स्वामी नारायणाय नमो नमः। सर्वकारण कारणाय सर्वांतर्यामिने श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंद दायिने आनंद घन मूर्ते श्री सहजानंद स्वामी ने नमो नमः। कठिन तप कारिणे वनवासी श्री नीलकंठ वर्णि राजाय नमो नमः। साधु सेवा परायणाय श्री सरजुदासाय नमो नमः। बालरूपा महामनोहराय अति समर्थाय श्री घनश्यामाय नमो नमः। आदि गुरवे सद्गुरुवर्याय महासमर्थाय अखंड हरि निमग्नाय श्री गोपालानंद मुनये नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने सद्गुरु श्री गुणातीतानंद स्वामी ने नित्यानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने इत्यादि सर्वे नंद सद्भ्यो नमो नमः। मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्य प्रकट सर्व साधु हरि भक्तेभ्यो नमो। बाला भक्तों, तीर्थधाम कुंडल स्वामीनारायण मंदिर द्वारा आयोजित आ रवि सभा में आप सबनु स्वागत छे। जय स्वामीनारायण। आप बदा जाणो छो स्वामीनारायण संप्रदाय ना एक प्रकांड विद्वान ब्रह्मचारी अचिंत्यानंद जी स्वामी के जेमणे बहु जाजा संस्कृत में ग्रंथों लख्या छे। ए स्वामीए लखेलो विवेक शतक नामनो ग्रंथ एनी आपणे कथा करीए छीए। एनी अंदर कार्य विवेक नामनो विषय लईने आजे हूँ तमारी सामे आव्यो छुं। सवत 2069 जेठ सुद पड़वो तारीख 9 जून 2013 ने आज रविवार विवेक शतक ग्रंथनी आ 18मी सभा छे। એની અંદર આજ 18 પ્રશ્નોનો આ કાર્યક્રમ છે। અંતર્ગત નાના મોટા પ્રશ્નો તો હોઈ શકે, એના ઉત્તર સહજ બિન પ્રશ્ને થતા હોય છે। પણ આપને મારી સૌ પ્રથમ સૂચના એ છે કે જો ધ્યાન રાખીને સાંભળો તો જીવનમાં ઘણું બધું ઉપયોગી થશે, કામ લાગશે, બધા ક્ષેત્રે કામ લાગે એવો આ વિષય છે, કાર્ય વિવેક. પહેલો પ્રશ્ન એ છે કાર્ય એટલે શું, કારણ કે પહેલા સમજવું જોઈએ, કાર્ય કેટલા પ્રકારના છે એ પણ જાણવું જરૂરી છે, ત્યાર પછી કાર્યનો વિવેક એટલે શું એ સમજી લેવું જરૂરી છે, પછી કાર્ય વિવેક કેટલા પ્રકારના હોઈ શકે એ જાણીએ, પછી કાર્ય વિવેકની જરૂર શું છે, કાર્ય વિવેકની અંદર કાર્યક્રમની શું જરૂર હોય છે, કાર્ય વિવેકનો પ્રભાવ કેટલો છે, કાર્ય વિવેક ન હોય તો નુકસાન શું, રાખીએ તો ફાયદા શું, કાર્ય વિવેક સફળ ક્યારે થયો કહેવાય, કાર્ય વિવેક સફળ ક્યારે નિષ્ફળ ગયો કહેવાય, કાર્ય વિવેક રાખવામાં મુશ્કેલીઓ કાંઈ પડે ખરી, પડે શું પડે, કાર્ય વિવેક રાખનારે શું સાવધાની રાખવી જરૂરી છે, કેવો કાર્ય વિવેક શ્રીહરિ અને સંતોને ગમે અને કેવો કાર્ય વિવેક ભગવાનને સંતો ભક્તોને ન ગમે, કાર્ય વિવેક રાખવાની કોઈ ટૂંકી ચાવી ખરી કુને, કાર્ય વિવેક શીખવા રાખવાની, કાર્ય વિવેક ક્યાં સુધી રાખવો, છેલ્લે કાર્ય વિવેક શીખવાનો કોઈ આઈડિયા કોઈ ઉપાય, આવી રીતના પ્રશ્નોનો ઉત્તર એટલે આજની સભા. ઉમ્મીદ રાખવો આપની પાસે કે તમે આમાંથી કાંઈક શીખશો, આપણે ખાલી ભેળા થવા ભેળા થઈએ અને ખાઈ પીને નોખા પડીએ એવો આ આખો કાર્યક્રમનો ભાવ નથી. ભાવ છે કાંઈક અમને તમને મળે, હાવ જલસા મારવાની વાત નથી, જીવન સુધારવાની વાત છે, જીવનમાં વિવેકી બનવાની વાત છે. જ્યારે વિવેક શતકની કથા કરીએ છીએ તો અવનવા વિવેકોને જાણીએ, શીખીએ, અપનાવીએ અને સુખી થઈએ. મરીને જ ધામમાં ભગવાનને ઘરે જઈને ભગવાનના સુખે સુખિયા થવું એટલી જ વાત નથી, પરંતુ જિંદગીની હર ક્ષણ સુખમય થાય, હર ક્ષેત્રમાં આનંદથી તમે ઉન્નતિ પામો એવી આશા છે. મારું એવું માનવું છે કે મનુષ્ય જન્મ પામીને માણસ જો ધારે, શીખે, એને આવડે તો આખી જિંદગીમાં લગભગ દુઃખ ન આવે, સિવાય કુદરતી આફતો, લગભગ દુઃખ ન આવે. ઠીક ઘડી બે ઘડી આ દુનિયાને દુઃખનો દરિયો માની લઈએ એની કાંઈ ના નથી, દુઃખ તો આપણને ભગવાને જે કાંઈ નિયમો બનાવ્યા છે પ્રકૃતિના એ ન મંજૂર રહે એટલે થાય. બાકી ભગવાનની આ ચાલતી સૃષ્ટિના ફેરફારોને તમે સમજીને સ્વીકારી લો તો દુઃખ ન થાય. કુદરતી આવતા દુઃખ બાબતની વાત કરું છું. બાળપણ પછી યુવાની આવે, યુવાની પછી વૃદ્ધ પણ આવે, કોઈ નવા દુનિયામાં પ્રગટ થાય, કોઈ પ્રગટેલા ઓલાઈ જાય, આ તો બધું કુદરતી છે. એને સમજી રાખ્યું હોય તો એ તો દુઃખ ન જ આવે, એનું દુઃખ માનવું બી ન જોઈએ, કેમ જે ત્યાં માનવીથી કાંઈ પણ કરી શકાતું નથી. એ થતું હોય એમ જ થાય. એવી જે બધી બાબતો છે એને તો માત્ર સ્વીકારી લઈએ એટલે પ્રશ્ન પતી જાય, પણ બાકીની આપણે ઉભી કરેલી જે બાબતો છે ને એ જ આપણને હેરાન કરે છે. આપણને જો જીવતા આવડે તો આખી જિંદગીમાં લગભગ દુઃખ ભોગવ્યા વગર આનંદથી સુખપૂર્વક જીવી નાખીએ ખરા. તમે મારી વાત સાથે સહમત હશો નહીં હશો મને ખબર નહીં, પણ આટલા વર્ષના મારા અભ્યાસ પછી મને એવું લાગે છે કે આપણે મોટાભાગના દુઃખ અજ્ઞાનમાંથી, અવિવેકમાંથી, અહમમાંથી, આસક્તિમાંથી, અમથે અમથા ઉભા કરીએ છીએ બિનજરૂરી હાથે કરીને. એ ન કરીએ તો સુખ જ છે. ભલા ભગવાને સુખ ભોગવવા તો આપણને આ જિંદગી આપી છે, કેવલ અહીંયા દુઃખી થવું ને હેરાન થવું એના માટે તો નથી આપી. કોઈ કદાચ એમ માનતા હોય તો મારે એ સાથે કોઈ નિસ્બત નથી, પણ હું એમ માનું છું કે ભગવાન કદી કોઈને દુઃખ દેતા નથી. ભગવાન સદૈવ જીવ પ્રાણી માત્રને સુખ આપે છે. સુખ આપવા તો આ સંસાર છે, પરંતુ આપણે આથે કરીને દુઃખી થઈએ છીએ. આ એક વાત છે કે કોઈ એક જ વ્યક્તિ સમજે અને બીજા ન સમજે તો સર્વથા દુઃખ નાશ ન થાય, પરંતુ બધાય સમજે તો ધરતી ઉપર સ્વર્ગ ઉતરે એમાં કોઈ શંકા નથી. પરંતુ થવું કઠણ છે, થાય તો આઈ નાઈ જિંદગીના હર શ્વાસ સ્વર્ગથી વિશેષ સુખમય જીવીને આપણે ડંકો વગાડીને આ લોક છોડીને જઈએ. બોલો, એને માટે અનેક વિવેકો પૈકી એક કાર્ય વિવેકની ચર્ચા આપણે અહીં કરવી છે. તો પહેલા એ સમજી લઈએ કે કાર્ય એટલે શું. એક વાતની ચોખવટ કરી નાખું, શાસ્ત્રોમાં વેદાંતમાં જે કાર્ય કારણ શબ્દ વપરાય છે એની ચર્ચા અહીં નથી. જગતનું કારણ ભગવાન છે. યતો યમાની જાતાની ભૂતાની, આ સમગ્ર સંસાર ભગવાનમાંથી ઉત્પન્ન થયેલ છે, માટે ભગવાન બધાનું કારણ છે અને આ બધું જ કાર્ય છે. જન્માદ્યસ્ય યતોન ભાગવતનો પહેલો શ્લોક, એમાં જેમ બતાવ્યું તેમ ભગવાનમાંથી જગત થાય છે, ભગવાનમાં જગત પડે છે અને ભગવાનમાં જ જગત છેલ્લે લીન થાય. એ વાત અહીંયા આપણે કરવી નથી, આપણે કંઈક બીજા કાર્ય વિશે વાત કરવી છે. મનુષ્ય પોતાનું અભિષ્ટ પ્રાપ્ત કરવા જે કંઈ કરે તે બધું જ કાર્ય કહેવાય. એને કાજ કહો, કામ કહો, ગઈ રવિ સભામાં ચર્ચો તો તે પુરુષાર્થ કહો, મહેનત પ્રયત્ન જે નામ આપો એમ આપો, ક્રિયા કહો, એની વાત કરવી છે. હર પળ આપણે શારીરિક યા તો માનસિક ક્રિયા કરીએ છીએ એની વાત છે. એ આજનો વિષય છે. આપણે અહીંયા બહુ ક્રિયાનું ચૂંટણું કરવાનું નથી, પરંતુ ક્રિયાના વિવેકને સમજવા ઉપર લાઈટ કરવાની છે. વજન તો આપણો વિવેક શતકની કથા હોવાથી માત્ર ને માત્ર વિવેક ઉપર જ છે, પણ નોખા નોખા વિવેકોને દર રવિ સભામાં ચર્ચીએ છીએ. ક્યારેક વાણી વિવેક, ક્યારેક સંગ શુદ્ધિ વિવેક, ક્યારેક પુરુષાર્થ વિવેક, તો આજ કાર્ય વિવેક. મારી એ પણ ભલામણ છે આપને કે આપ આ રવિ સભા સાંભળ્યા પછી જરા તમારામાં જોજો કે તમારું જીવન તમે જે જીવો છો કે જે જીવી નાખ્યું એ કેવી રીતે જીવો છો અને કેવી રીતે જીવી નાખ્યું, શું એમાં કાંઈ સુધારાની શક્યતા ખરી, એટલું તપાસવું જરૂરી છે. તો આપણને આ રવિ સભાનું ફળ મળે. ફરીવાર કહું છું, કાર્ય એટલે આપણા દ્વારા કરવામાં આવતી તમામ ક્રિયાઓ, તમામ કામ કાજ. એ બી સમજાવી દઉં, કર્તુમ યોગ્ય ઇતિ તો કાર્ય. કાર્ય શબ્દ છે એનો અર્થ થાય છે કર્તવ્ય. કર્તવ્ય કહો કે કાર્ય કહો કે કાજ કહો કે કામકાજ કહો, ક્રિયા કહો, જે કહેવો એ કહી દો, ચાલશે, બધા પર્યાય છે. પરંતુ એક વાત એટલા માટે ધ્યાનમાં લાવું છું, કાર્ય એને કહેવાય સંસ્કૃત ભાષા પ્રમાણે કે જે કરવા લાયક હોય. કાર્ય એટલું બોલો એમાં જ એ શબ્દ જ તમને જણાવી દે છે કે કરવા લાયક હોય એને જ કાર્ય કહેવાય. ખાલી ક્રિયા કે ઓનલી કામને કાજને કાર્ય ન કહેવાય, કરવા જેવું હોય એને જ કાર્ય કહેવાય. પરંતુ કાર્ય અકાર્ય એવા શબ્દો વપરાય છે, એટલે પછી આપણે કાર્યને બંને રીતે સમજી લેવું કે ભાઈ આ કાર્ય ન કરવા જેવું ને આ કાર્ય કરવા જેવું. બાકી કાર્ય કીધું એટલે ન કરવા જેવું માલિકર હોય જ નહીં, તો જ કાર્ય કહેવાય. કર્તુમ યોગ્ય હતી તો કાર્ય કરી શકાય, થઈ શકે, યોગ્ય હોય એવા અર્થ નીકળે. હવે એક વાત એવી બી થઈ શકે કે કાર્ય અકાર્ય વિવેક, પછી કાર્યા કાર્ય વિવેક નામ અપાય કે આ કરવા યોગ્ય છે, આ નહીં કરવા યોગ્ય છે, કરી શકાય ખરું પણ ન કરાય અકાર્ય, અને કરી શકાય અને કરાય એવું છે તો કાર્ય. કાર્યા કાર્ય વિવેક સમજો તોય વાંધો નથી, ચાલશે, આ કરાય આ ન કરાય. તો ખ્યાલ આવી ગયો તમને? અહીંયા હું કાર્ય કોને કહું છું? જે કાંઈ આપણાથી આપણું ભલું કરવા માટે કરાતું હોય એ બધું જ કાર્ય કહેવાય. હવે કાર્ય કેટલા પ્રકારના હોય તો જુઓ, મનુષ્ય 24 કલાક જાગતા કે ઊંઘતા સતત અનેક કાર્યો કરતો રહે છે. આપ જાણો છો કે કાર્ય માત્ર થોડ દેહથી નહીં બલકે સૂક્ષ્મ દેહથી પણ થાય છે, એટલે શારીરિક કાર્ય એવું માનસિક કાર્ય બંને કાર્ય જ કહેવાય. સંકલ્પ વિકલ્પ કર્યા કરવા એ પણ માનસિક કાર્ય છે. એટલે માણસ સુસુપ્તિમાં, ઊંડી સુસુપ્તિ જેને કહેવાય, એમાં ગયો હોય ત્યાં સુધી એ વિરામને પામેલો હોય. હર રાત્રે ઊંઘમાં માણસ અમુક સમય સુસુપ્તિમાં જાય છે, એટલી વાર જ એ શારીરિક માનસિક કાર્યથી પર હોય. બાકી તો શારીરિક કે માનસિક કાર્ય ચાલુ જ હોય, એ જ રીતની આ રચના છે. હવે સતત માણસ શારીરિક માનસિક કાર્ય કર્યા જ કરે છે એટલે કન્ટિન્યુ થઈ ગયું. હવે સાંભળો, કાર્ય આમ તો કરવું એટલે એક જ કહેવાય, પરંતુ કેટલાક એના પ્રકારો એટલે થઈ જાય છે કે દૈહિક કાર્ય, ખાવું પીવું નાવું ધોવું, એમાં આપણે કહીએ ખાવાનો વિવેક, એ ખાવું એક કાર્ય છે, પીવું એ બીજું કાર્ય છે, પીવાનો વિવેક, નાવું એ વળી ત્રીજું કાર્ય છે, નાવાનો પણ વિવેક હોય છે. અરે ભાઈ, હોવું એક બીજું કાર્ય છે, સુવાનો પણ વિવેક છે, જાગવું બી એક કાર્ય, એનો બી વિવેક હોય, કેમ હોવું, કેમ જાગવું, કેમ નાવું. હવે તમે કયો જોઈ, જેટલા કાર્ય થયા એટલા વિવેક થયા કે ન થયા? કાર્ય કેટલા? અનેક. તો કાર્ય વિવેક કેટલા? અનેક. આ બાદ દિમાગ મેં દૈહિક કાર્ય, પછી માનસિક કાર્ય, હા, વિચારવું, ચિંતન કરવું, મનન કહો, સપનું જોવું, સપનામાં જવું, એ બધું માનસિક કાર્ય. સમજો તમે, માનસિક કાર્ય બે પ્રકારના, શારીરિક કાર્ય બે પ્રકારના. કયા? લૌકિક અને અલૌકિક. આપણા મનમાં માનસી કરીએ એ અલૌકિક બાબત છે, ભગવાન સંબંધી છે, એ માનસિક કાર્ય છે, પણ અલૌકિક છે. ધ્યાન ધરો, ભગવાનની મૂર્તિનું ચિંતન કરો, એ છે કાર્ય, પણ ભગવાન સંબંધી છે. ભગવાન અલૌકિક, એટલે ભગવાન સંબંધી કાર્ય બી અલૌકિક, દિવ્ય. તો એ રીતે માનસિક કાર્ય પણ કહેવાય. વળી કૌટુંબિક કાર્ય, તમારા કુટુંબને તમે કંપની આપો, કુટુંબને સાથે લઈને ફરવા જાઓ, કુટુંબને પ્રેમ આપો, બાળ બચ્ચાનું ધ્યાન રાખો, એમને માટે ખરીદી કરવા જાઓ, છોકરાઓ માટે રાંધવું, પથારી કરવી, જમાડવા, હુવાડવા, આ બધું કૌટુંબિક કાર્ય છે. વળી કુટુંબને માટે તમારે એકબીજાના પ્રસંગમાં જન્મ મરણ લગ્ન બીજું ત્રીજું ન જાતા એકબીજાને સમય આપો છો ને, એ બધા કૌટુંબિક માટે થતા કાર્ય કૌટુંબિક કાર્ય કહેવાય. હવે આગળ આર્થિક કાર્ય, ધંધો, નોકરી, કમાવું, ધન ઉપાર્જન માટે જે તમે કઈ કરતા હો તે બધું આર્થિક કાર્ય કહેવાય. એના કેટલાય પ્રકાર છે. પછી સામાજિક કાર્ય, સમાજને માટે તમે કઈ કરો, તળાવ બંધાવો, સ્કૂલ બાંધો, દવાખાના બંધાવવા, વૃક્ષારોપણ કરો, બીજાને મદદ કરો, બધું સામાજિક કાર્ય છે, એના બી વિવેકો હોય છે. પછી ધાર્મિક કાર્ય, તમે મંદિર બંધાવો, દાનપુણ્ય કરો, આત્મોદ્ધારને માટે કરાતું જે બધું ધર્મ સંબંધી કાર્ય ધાર્મિક કાર્ય છે. પછી આધ્યાત્મિક કાર્ય, આત્મા પરમાત્મા સંબંધી જે કાંઈ તમે કરતા હો, પૂજા, માનસી, ધ્યાન, સ્મરણ, સેવા કરો, સત્સંગ કરો, એ બધું આધ્યાત્મિક કાર્ય છે. અનેક કાર્યો છે, એના અનેક કાર્ય વિવેક છે. ટૂંકમાં કહીએ, જે કાંઈ કરાતું હોય કાર્ય, એમાં કરવા યોગ્ય હોય જે કર્તવ્ય, એ જ આપણે તો કાર્ય ગણવું, બીજું બધું અકાર્ય ગણવું. તેમ છતાંય યોગ્ય યોગ્યનો આપણે વિચાર કરવો છે કે ભાઈ આ કાર્ય યોગ્ય કહેવાય, આ કાર્ય અયોગ્ય કહેવાય. તો આપણને ખબર છે, ધર્મ સંબંધી કાર્ય યોગ્ય છે, અધર્મ સંબંધી, સત્ય અસત્ય, સુખરૂપ કાર્ય કહેવાય, સત્ય કાર્ય, અસત્ય કાર્ય, સુખરૂપ કાર્ય, દુઃખરૂપ કાર્ય, મોક્ષ સંબંધી કામ, અમોક્ષ કહેતા એની વિરુદ્ધનું, કઠણાઈ કરે એવું કામ, પારમાર્થિક કાર્ય, સ્વાર્થી કાર્ય, બીજાને માટે કરીએ, આપણા માટે કરીએ, વગેરે વગેરે અનેક કાર્યો છે. એટલે કાર્ય વિવેક પણ અનેક પ્રકારના છે. આટલું મગજમાં બેઠો. હવે આપણો જે વિષય છે કાર્ય વિવેક, આજનો વિષય, એટલે હું ભાઈ કાર્ય વિવેક એટલે હું, તો ખાસ સાંભળજો, કારણ કે આજનો વિષય છે એની વ્યાખ્યા જો પૂરી સાંભળી લેશો, સમજી લેશો ને યાદ રાખશો, તો પછી આખો વિષય તમને કમ્પ્લેટ મગજમાં બેસે. પણ તમે કાર્ય વિવેક એટલે શું, જે મેઇન ટોપિક છે શીર્ષક, એના જ અર્થને જો નહીં સમજી શકો, નહીં યાદ રાખી શકો, તો આખો વિષય તમને અસર કરવો પડે એટલો અસરકારી નહીં થાય. તો સાંભળો, સ્વપર, સ્વ એટલે પોતે, પોતાનું અને પારકું, સર્વ, કોઈનું ભલું કરવું એ માનવ ધર્મ છે. સર્વને લાભ થાય. સમજાણું કે સર્વને આ લાભદાયી નહીં થાય, અમુકને થશે, અમુકને નુકસાન કરશે. લાભદાયી થશે કે નુકસાનકારી થશે અમારી ક્રિયા? આમાંથી સુખ મળશે કે દુઃખ મળશે મને અગર બીજાને? આમાંથી મોક્ષ થશે કે આસક્તિ થતા બંધન થઈ જાય એમાં ચોટી જવાશે? વગેરે વગેરે બાબતોની યોગ્યતા કે અયોગ્યતાને સમજવી, સમજવી એટલું નહીં પરંતુ અયોગ્ય હોય એને છોડી દેવું અને યોગ્ય હોય એને જ કરવું. કરવું એટલું નહીં, બીજા પાસે પણ યોગ્ય જ કરાવવો, એને આપણે કહેશું કાર્ય વિવેક. બરાબર, આટલું યાદ રાખી લો. કેમ જે આના ઉપર બધા પ્રશ્નો ને બધી વાત છે. ટૂંકું કહું, પોતાનું અને પારકું ભલું થશે કે બુરું એ વાતને સમજવી કે આ કરે ભલું થાય ને આ કરે ભૂંડું થાય આપણું બીજાનું, અને પછી ખરાબ થાય એવું છોડી દેવું, ન કરવું, અને સારું થાય એવું ચૂક્યા વગર કરવું જ. બસ આનું નામ કાર્ય વિવેક. આપણે આ શીખવું છે. યાદ રાખો, આપણા જીવનમાં આપણે આ બધા વિચારો કર્યા નથી. ઢોર જીવે એમ જીવીએ છીએ. ખાવાનું મન થાય એટલે ગળસી લઈએ છીએ, બોલવાનું મન થાય એટલે બકી નાખીએ છીએ, કઈ કરવાનું મન થાય એટલે કરી નાખીએ છીએ. આમાંથી શું પરિણામ આવશે એનો વિચાર કર્યા પછી ક્રિયા કરીએ એવા આપણે નહીં, અને એને લઈને જ આપણે ઘણી વખત ભેરવાઈ ગયા છીએ, દુઃખી થયા છીએ. પણ હવે આપણે ક્યાંય ન અથડાઈએ, ન ભેરવાઈ જઈએ, ન દુઃખી થઈએ એને માટે કેડ બાંધવી છે. એટલે આ કાર્ય વિવેક લઈને તમારી સામે આવ્યો છું. જુઓ, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં એમ કહ્યું, યાદૃશ્યેર યો ગુણેર યુક્ત તાદૃશે સતુ કર્મણી યોજનીયો વિચાર યેવ માન્ય થાતુ કદાચન. અયોગ્ય આપણે કરવું નહીં અને અયોગ્ય બીજા પાસે કરાવવું નહીં. બીજા પાસે અયોગ્ય કરાવવું નહીં એના માટે આપણામાં અક્કલ જોઈએ. એક વાત ધ્યાન રાખવા જેવી છે કે આપણે માત્ર કાર્ય કરતા નથી, બલ્કિ અનેકને કાર્ય કરાવીએ છીએ. જે માણસ જેટલો વડીલ હોય એટલો એ બીજાના ઉપર હોવાથી નીચેનાને પ્રેરણા ને સલાહ આપીને કામ કરાવતો હોય છે. કોઈ 5,000 માણસનો વડીલ હોય, કોઈ 10,000 માણસનો ઉપરી હોય, કોઈ 1,00,000, 2,00,000, 5,00,000, કોઈ આખા દેશના ઉપરી હોય છે, તે બધાને પ્રેરણા આપતા હોય, સલાહ આપતા હોય, કામ કરાવતા હોય, કામ કરવા મજબૂર કરતા હોય, નો છૂટકે બધાને એમ કરવું પડતું હોય, સત્તા આગળ શાણ પણ કામ નથી લાગતું. માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કહી દીધું કે યાદ રાખો, તમે કોઈને કોઈ પણ કામ ચીંધો છો તો પહેલા એ જોઈ લો કે એને માટે એ કામ લાયક છે, પછી ચીંધો. અને તમારે એ જોવું હોય તો પહેલા એ માણસની ક્ષમતા, ગુણ, ઉંમર બધું જોવું જોઈએ. જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો. ખ્યાલ આવી ગયો ને? આમાં તો કેટલું બધું આવી ગયું. પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય ન પ્રેરવો. કેટલી સરસ વાત છે, કેટલી અદ્ભુત વાત છે, બોલો. આ સમજવું જોઈએ. આ આટલી જ વાત છે, જો આટલું માણસ સમજે ને, આ ભગવાન સ્વામિનારાયણનો લખેલો એક શ્લોક જો પાડે ને એક જ, તો એ કેટલો સુખી થાય, બોલો. જેને રસોઈ આવડતી જ ન હોય એને તમે રસોઈનું કામ હોંપો શું થાય? જેને ગાતા જ ન આવડતું એને તમે અહીં બેહાડી દો, સભાની દિશા શું થાય? એને વગાડતા જ ન આવડે, તમે તબલા પર બેહાડો. સામાન્યપણે તો બધાને આ વિવેક હોય છે, પણ ભગવાન સ્વામિનારાયણે તો બહુ વિચારીને આ વાત કીધી છે. આ જે શ્લોક છે ને, એ આખી દુનિયાને સુખી કરે એવો શ્લોક છે. તમને આમ નહીં સમજાય, જુઓ આજકાલ માણસો એકબીજા પાસેથી વધારે પડતી અપેક્ષાઓ રાખે છે. રાખે છે કે નહીં? એને લઈને આખો સંસાર દુખી છે. ઓવર અપેક્ષા એક વિશ્વની સમસ્યા છે. આ શ્લોક ઓવર અપેક્ષાનો નાશ કરે છે. આ શ્લોક એ વાતને કંટ્રોલ કરે છે કે ભાઈ એના ગુણો આવા છે, એ આટલું જ કાર્ય કરી શકે અને આ જ કાર્ય કરી શકે, માટે એની પાસે આ જ કામ કરાવાય, આટલું જ કરાવાય, બસ એટલી જ ઈચ્છા રખાય, વધારે નહીં. આ શ્લોક એ શીખવાડે છે. આપણે આ શ્લોકને જો માનીએ તો ઓવર અપેક્ષા કોઈ પાસેથી ન રાખીએ. તમારો બાળક નાનો હોય એને તમે એમ કહો તારે આટલું વજન ઉપાડીને ઉપલે માળે લઈ જવાનું છે, એ બિચારો ક્યાંથી લઈ જાય? એને એવા કાર્યમાં પ્રેરાય? કબાટ એને ધકાવીને ચડાવવાનું કહેવાય? એટલું તો ખબર પડવી જોઈએ ને આપણને. બોલો, ઘણા મા બાપો એના બાળકો પાસેથી એટલી બધી ઈચ્છા રાખે છે કે તારે 90% લાવવાના જ. હવે માંડ પાસ થાય એવો હોય, પાસ થઈ જાય તો ઘી ઘી સમજો, લાપસી કરીને ખાઓ બધા. એની પાસેથી તમે તમારી મહત્વાકાંક્ષાને સંતોષવા 90%ની અપેક્ષા રાખીને રોજ એને ગમકાવ્યા કરો, હા એ વાંચતો નથી, બે નો બિચારાને હરખો હોવા દો, નો ઘડીક રમવા દો, તોડી નાખો, એમ કઈ 90% આવે? પણ આ શ્લોક જો એ વાંચ્યો હોય તો એને ખબર પડે કે અયોગ્ય કામમાં નહીં પ્રેરવો, કેમ જે 90% લાવવા એ બાળક માટે યોગ્ય નથી, અયોગ્ય છે, એમાં નો એને પ્રેરાય. કેટલી કેટલી ભૂલો કરી છે જીવનમાં આજ દિન સુધીમાં આપણે. ભૂતકાળના જીવન ઉપર એક નજર કરો તો ખબર પડે કે આપણે તો માણા થયા પરંતુ કાંઈ સમજ્યા વગરના આવડા મોટા થઈ ગયા, છોકરાને ઘેરે છોકરા થઈ ગયા. આ બધું કેવું જીવે આપણે? અરે રામ નામ જીવીને કયું કેટલું બધું સરસ જીવી શકાય એવી વાત છે, વિવેક છે, વિનય છે, પણ આપણને તો આની કાંઈ ખબર જ નહીં. શું કહો છો બાપાઓ? તમારા વ્યતીત જીવન ઉપર એક નજર કરીને જુઓ જોઈ કેટલું બધું તમે ખોટું અવિવેકપૂર્ણ જીવન જીવ્યા છો, ખબર પડે. આ ઉગતી પેઢી અહીં બેઠી છે, સત્સંગમાં આ બાળકો આવ્યા છે, યુવાનો આવ્યા છે. આ લોકો જો આ બધી વાતોને સાંભળશે, શિક્ષાપત્રીના પોઈન્ટોને વિચારશે, આમ તો તમને કહું કાર્ય વિવેક મારે છણાવટ કરીને વર્ણવવાની જરૂર નથી. શિક્ષાપત્રી જેવો વિશ્વનો બે નમૂન કાર્ય વિવેક બીજો કોઈ નથી. કાર્ય વિવેક એટલે કે મૂર્તિમાન શિક્ષાપત્રી. શિક્ષાપત્રી એટલે ભગવાન સ્વામિનારાયણના શબ્દમાં કહું તો મદવાણી મદરૂપમ. આ શિક્ષાપત્રી એ મારું સ્વરૂપ છે, બસ એ જ કાર્ય વિવેક છે. કાર્ય વિવેક તો ભગવાનનું સ્વરૂપ છે, એને જીવનમાં અપનાવવું જોઈએ. ગમે અને ગમે તે કામ પ્રેરી દેવાય નહીં, અને ગમે તેમ આપણે પણ ગમે તે કાર્ય કરવા લાગી જવાય નહીં. વિચારવું જોઈએ કે આ કરવાથી સુખ થશે કે દુઃખ, મને સુખ થશે કે બધાને થશે. આપણને એકને સુખ થાય એવું હોય ને બાકીના બધાને દુઃખ થાય એવું હોય એ ન કરાય. એવું કરો તો એ કાર્ય વિવેક ન કહેવાય, એ મૂર્ખાઈ કહેવાય. બધાનું વિચારી શકે એ માણસ મહાન બને છે, કેવળ પોતાનું જ વિચારી શકે એ માણસ કાયમ નાનો જ રહે છે અને વળી મોટા થવાના હવાઈતિયા મારે છે. મોટા થવાનું જે મનમાં વિચારે છે એ કોઈ દી મોટો થતો નથી, કેમ જે પોતાને જ મોટો કરવાનો એના દિલમાં ભાવ છે એ કહેવાય પોતાનું જ વિચાર્યું, અને પોતાનું જ વિચારે ને એ ક્યારેય મોટો ન થાય. બધાનો વિચારે ત્યારે પોતાને જ મોટું થવું એવું રહે નહીં, બધાને મોટા કરવા છે એવો ભાવ જાગે અને પછી કામ કરવા લાગે તો એ માણસ ખરેખર મોટો થાય. આવી તો કેટલી કળા છે, કેટલી વાતો છે જેને સમજ્યા વગેરે આપણે ગઢા થઈ ગયા. બોલો, કોક એવા બાળકો છે કે જેને માતા પિતા સંસ્કારી મળ્યા છે, સમજુ મળ્યા છે, જ્ઞાની મળ્યા છે, કુટુંબ એકદમ વિવેકી ને વિનયી ભણેલ ગણેલ હોશિયાર અથવા તો ગામડાના હોય, ભલે અભણ હોય પણ વિનય વિવેક અને મર્યાદા વગેરેને પચાવી ગયેલા હોય, સત્સંગી હોય, કથા વાર્તા શાસ્ત્ર વાંચન સદવિચાર વગેરેમાં કાયમ રહેતા હોય, ત્યાં જન્મ હોય એ બાળકોમાં તો સહજ બધા સંસ્કાર વિવેક વિનય વગેરે આવે. પણ આપણા તો એવા ક્યાં ભાઈ હતા, કેવા ભણેલ ગણેલ પીઢ કે સંસ્કારી કુળમાં આપણો જન્મ હોય, રોયલ ફેમિલીમાં આપણે જ્યાં જન્મ્યા ત્યાં જ એ બધા ઢોરની જેમ જીવીને ઢહળીને બિચારા એ આ બધું કર્યું હોય, સમજાણું. પણ નસીબ સમજો કે ભગવાન સ્વામિનારાયણે સ્થાપન કરેલ, વૃદ્ધિ પમાડેલ અદભુત સંસ્કારી સંપ્રદાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાય, જ્યાં અનેક વિધ આધ્યાત્મિક એવં વ્યવહારિક જ્ઞાનના ખજાનારૂપ શાસ્ત્રો છે એને ધારણ કરનારા રૂડા સંતો છે, એના યોગમાં આપણને પરમાત્માએ મૂક્યા છે. આથી તે બીજી વધારે આપણા સદભાગ્યની વાત શું હોય શકે, શું હોય શકે મને કયો જોઈ. આપણે ધારીએ અને આ બધાને સમજીએ અને જીવનમાં ઉતારીએ તો વિશ્વ આપણને જોઈને જરૂર આશ્ચર્યચકિત થઈ જાય. આહા, આ ભાઈ, આ ભાઈનું કુટુંબ, એમનું જીવન, એમના કાર્યો, એમની વાતચીત, એમનો વિનય વિવેક અદ્ભુત છે. સત્સંગી કુટુંબને જોઈને આખું ગામ ને આખું શહેર આભું બની જાય. કેમ જે એનામાં તો એ બધું હોય. સત્સંગી અને બિન સત્સંગીમાં તો આકાશ પાતાળનો અંતર છે, અને આપણે સત્સંગી કહેવાયને પણ બિન સત્સંગી જેવા જ હોઈએ તો રામ રામ, કંઈ કીધાનું રહેતું નથી. જુઓ, ભગવાન સ્વામિનારાયણે આ વાત કરી, એનો જરાક વિશેષ વિસ્તાર કર્યો ગોપાલ સ્વામીએ. કેવી ભાષામાં કર્યો સાંભળો. ગોપાલ સ્વામીએ એવું કીધું કે મોટા સ્થાનકની વિશે રહેતા હોય તેને તો જ્ઞાનાંશની વાર્તા જરૂર સમજવી જોઈએ. અહીં કાંઈ વેદાંત ઉપનિષદ વગેરેના જ્ઞાનાંશની આધ્યાત્મિક બાબત નથી, મોટા સ્થાનમાં રહેતા હોય એને સમજવી જોઈએ એવું કીધું છે. સંપ્રદાયને ધ્યાનમાં રાખીને સ્વામીએ વાત કરી છે, પણ આની આ વાત આખા વિશ્વને ધ્યાનમાં રાખીને પણ તમે કરી શકો છો. જ્ઞાનાંશની વાર્તા જરૂર સમજવી જોઈએ. અહીંયા જ્ઞાનાંશ એટલે કે કાર્ય વિવેક. કાર્ય વિવેકની વાત જરૂર સમજવી જોઈએ. કેમ જે માણસ જેવા કામને વિશે યોગ્ય હોય તે માણસને તેવા કામમાં જ મૂકવો જોઈએ. આ કાર્ય વિવેક છે. કોઠારી યોગ હોય તેને કોઠારમાં મૂકવો જોઈએ, ભંડાર યોગ હોય તેને ભંડારમાં, ને કોઈક તો મંદિરમાં પૂજા કરવાને વિશે મૂકવાને યોગ્ય હોય તેને પૂજારી બનાવો. એવા અનેક પ્રકારના મનુષ્ય હોય છે. તે સર્વને ઓળખીને, જો એને બધાને ઓળખવા પડે, જેને જ્યાં જેમ ઘટે ત્યાં તેને તેમ મૂકવા જોઈએ, તેમ પ્રવર્તાવવું જોઈએ. કેમ જે કોઈક તો બેઠાડું હોય તે વાતચીતે કરીને સમાસ કરતો હોય, કોક બે રે તો એને ઓશરીમ બેહાડાય ખુરશી નાખીને, કોક આતરળ વાત કેમ છો, મજામાં આ છે તે છે, એટલે આવ્યું. કોઈ આવનારને એમ ન થાય, કોઈ સંત ન મળ્યા, બીજું કાંઈ એને આવડે નહીં, કરે નહીં, તો એમ સમાસ કરે. આ રીતે આ બધું કાર્ય વિવેક બાબતમાં આવે, આને સમજવું જોઈએ, એમ જ પ્રવર્તાવવું જોઈએ. માટે વ્યવહારમાં બધી જ જગ્યાએ કાર્ય વિવેકની જરૂર પડે છે. બોલો, અને સમજી જાજો, જે વ્યક્તિમાં, જે કુટુંબમાં, જે જ્ઞાતિમાં આ હોય એ બધા સુખી હોય, અને એને પડખે વાળો હોય, બાજુના જ મકાનમાં રહેતો હોય, એ આખું કુટુંબ દુખી હોય. તમે જઈને જોવો ને તો કાંઈ વાતમાં ન હોય, ખાલી કાર્ય વિવેક ન આવડતો હોય એટલે દુખી હોય. આ ઘરમાં બધા આનંદથી રહેતા હોય ને ઓલા ઘરમાં બધા હાંજ પડે, કંકા ડખા બીજું ત્રીજું કબાલા ધબાલા હાલતા જ હોય. સમજાણું? હું ભાઈ ફેર, એક પતિ પત્ની ને બાળકો સુખપૂર્વક જીવતા હોય ને એક પતિ પત્ની ને બાળકો હાંજ પડે તો કેટલી વાર રોતા હોય. શું આની આનું શું? બાકી તો એને ઘરે પૈસા હોય, મકાન હોય, ગાડલા હોય, ગોદડા હોય, ખાવા પીવા બીજી કોઈ વાતની તાણ ન હોય, ને એવું ન હોય કે આજ ખાવા નહોતું મળ્યું, કાંઈ પાથરવા ન મળ્યું, ગોઢવા ન મળ્યું, તોય બધા દુઃખી હોય. કાર્ય વિવેક નથી એટલે. ખ્યાલ આવી ગયો? એને આવડતું નથી, બીજું કાંઈ નહીં, બધું હોય એની પાસે, માણા હોય, શક્તિ હોય, આવડે નહીં એનું કરો હું. હે, તમારી પાસે જો લોટ હોય, ઘી હોય, ગોળ હોય, ચૂલો હોય, લાકડા હોય, બધું હોય, પણ તમને લાડવા આવડે નહીં, એમાં કોઈ શું કરે, થાય લાડુ, ત્યાર પછી લોટ ફાંકો, પછી થોડો ગોળ ખાઈ લો, ઘી પી લો, બીજું કરો હું તમે, પછી કાળી બહુ મજા ન આવી ખાવાની. એટલે ભાઈ જરા કાર્ય વિવેક શીખ, આ લોટ, આ ઘી, આ ગોળ હાકર, એમાંથી મસ્ત મજાના લાડુ થાય. આમાં લાડુ થાય એમ એ હોય નહીં, થાય થાય. તું જે જિંદગી જીવસ ને લોટ ગોળ જેવી, એમાંથી જ મધુર જિંદગી લાડવા જેવી બની શકે છે. તારે શીખવું જોઈએ. સત્સંગમાં આવ, અહીંયા અહીંયા તને શીખવાડી દઈ. ફૂખડી થાય, થાય બધું થાય, આની આ વસ્તુમાં જ થાય. આના માતા પિતા, આની આ પત્ની, આના બાળકો, આના ચેલકાઓ, આની આ ભૂમિ, આનું આ ઘર, આ જ ઘરમાં રહેલા થાળી વાટકા વસ્તુ પદાર્થ વગેરેમાં જ તમે સ્વર્ગ બનાવી શકો છો આવડે તો. બોલો, એના લોટમાંથી આપણે કેમ ગોળમાંથી ઘીમાં લાડવા બનાવી શકીએ? એમ આમાંથી જ આપણે સ્વર્ગ બનાવી શકીએ, સુખનું નિર્માણ કરી શકીએ. આવડતો નથી એટલે હેરાન થઈએ છીએ, બીજું કાંઈ નથી, બીજું કશું નથી. ભાઈ શીખી જાઓ, જુઓ મજા આવે. કેટલી વાતો આના ઉપર દાખલાઓ તરીકે કહી શકાય, પણ એ દાખલાને એક્ઝામ્પલો ભેળવવા જઈએ ને તો મૂળ 18 પ્રશ્નના ઉત્તર રહી જાય. એટલે આમાં બીજી સ્ટોરીઓ નાખતા નથી અમે, પાજરી જ ઘી ઘી વાત કરીએ છીએ. એમ જ પછી તમારે સમજી લેવાનું. ગુણાતીતાને સ્વામી કહેતા, વિદુર નીતિને ટાંકીને કહેતા કે માની હોય તેને માન આપીને જીતવો. જો આ કાર્ય વિવેક છે. સાંભળ્યો શું કીધું? કાર્ય વિવેક એટલે શું? માની હોય અને માન આપીને જીતવો એ કાર્ય વિવેક છે. ગરવી હોય તેને આગળ દીન થઈને જીતવો. થોડુંક નમી દેવાનું, હું જાય તમારું. સમજાણું? તમે કોકને ઘરે જાઓ, સમજ્યા, ડેલી નીચી હોય તો મૂસે વળ દેતા દેતા વગર નમે સીધા જાઓ, શું થાય? તોલો ભટકાય કે નહીં? ડાયો માણસ શું કરે? આને કહેવાય કાર્ય વિવેક. આમાં કઈ મોટી જબર વાત નથી હીરા ઓળખવાની, કઈ હીરા ઓળખવાની ઝવેરી થઈ જવું એવી નથી વાત, આટલી જ વાત છે. બોલો. બોલો, ભાઈ હતો તે આમ સીધો હાલે બજારે, સમજાણ, તે ક્યારેક ઠેસ આવે, ક્યારેક તકલીફ થાય, આમ હેઠું જોઈને ન હાલે. એમાં એક દિવસ એક ભાઈએ એને વાત કરી કે તમે ક્યારેક ક્યારેક આમ ભટકાઈ જાઓ છો, તે હેઠું જોઈને હાલતા હો, એવો ખી જાણો કે અમે શું એવા કામ કર્યા છે તે અમે હેઠું જોઈને હાલી. એમ વાત કરતો જતો ને તો કૂતરામાં જ પીડ્યો. કૂતરું હાથળે બેટક્યું, ભરી ગયું, લોચો કાઢી નાખ્યો. પછી ઓલાએ કીધું કે તમે એવા કાંઈ કામ કર્યા નથી, આવા જ કર્યા છે. દ્રષ્ટિ પૂતમ નિષેધ પાદમ, દ્રષ્ટિથી પવિત્ર થયેલી ધરતી ઉપર પગ મૂકો, વસ્ત્રથી ગાળેલું પાણી પીવો, વિવેકથી ગાળેલી વાણી બોલો, આ બધા કાર્ય વિવેક છે. આપણા સંતોએ, આર્ય પુરુષોએ, દ્રષ્ટા પુરુષોએ બધું શીખવાડ્યું છે, આપણે કાંઈ સમજવું નથી. એટલે એને હેઠું જોઈને હાલવા ન કહેવાય. અમે હું એવા કામ કર્યા છો, હેઠું જોઈને હાલી. એટલે ભાઈ શું કાંઈ એવા ખરાબ કાર્ય કર્યા હોય એને જ હેઠું જોઈને હલાય? ખાડામાં ન પડવું હોય એને હેઠું જોઈને હલાય? આ કાર્ય વિવેક છે, શીખવો જોઈએ. લોભી હોય તેને પદાર્થ આપીને જીતવો. આપણે લોકો શું કરીએ છીએ ખબર છે? માની હોય ને, તું કેમ માની? હવે એને જરાક માન દઈને જીતવાનો, એને બદલે પાછા એની સામે માની શેનો થાય? હું અમે નિર્મની છી. એટલે કલ્યો વાત. હવે આને કાર્ય વિવેક કહેવાય. બોલો. એક ગામના પાદર, કેટલી જાન આવી હતી. ગુણાત્યાન સ્વામી કહેતા હતા કે ઓલા બાવા આવ્યા. હા, સમજો, જો સાંભળવા જેવું. પહેલાના જમાનામાં બધા ભેળા લગ્ન લેવાતા, એક હારે બધી જાનું આવે, 25, 20, 15 ને એમ વરરાજા પરણતા હતા. જે હોય એ 5-10-15 જે હશે તે જાનું આવેલી ને એના બધાના લાગડ પોખણા થવાના હતા. એમાંથી ક્યાંકથી નાગડા બાવા આવી ચડ્યા. તે પેલા પાટલા ઉપર ઉભો રહે વરરાજો, અને એની હાહુ પોખણા કરે. એ નાગડા બાવાએ કોકને પૂછ્યું કે ક્યાં હો રહા હૈ? તો કે પોખણા હો રહા હૈ. તો કે હો જાય મહાપુરુષ કા પોખણા. એમ કરીને વરરાજાને ધક્કા મારીને પાટલે ચડીને ઉભો રહ્યો બાવો. તે પેલા ગામના કે બાપુ હેઠા ઉતરો. આમ ક્યું હેઠે ઉતરે? એ સેડાળા છોકરા કા પોખણા હોતા હૈ, હમ તો મહાપુરુષ હૈ, અમારા પોખણા ક્યુ નો? એવો તારો બાપ વરરાજા છે, એ સેડાળો છોકરો જ તને લાગે છે, પણ અટાણી વરરાજો છે. એનું પોખણું થાય બાપુ, તમે ત્યાગી છો, પૈણા આ લંગોટા સડી બેઠા પાટલે. પછી કોક ડાયા માણસો કીધું કે આ આમ નહીં ઉતરે, કરી નાખો ને પોખણું. એટલે પછી ઓલી બાઈ આમ આમ કરીને કે હો ગયા તક, હો ગયા બાપુ. એ ઉતર બીજો સડી બેઠો, હો જાય મહાપુરુષ કા પોખણા. તે કઈક બહુ ઝાઝા હતા, તે બપોર સુધી આલ્યું. પણ પછી કરવું હું આમ આમ કરીને વળાવ્યા બધાને. જો હવે એ બાવા એટલે હાવ બાવા, જો એની યારે તમે ઝઘડો કરો તો ચીપિયા ને ધારિયા બધું રાખે, મારામારી કરે. તમારા વિવાહની જગ્યાએ મોકાણ થાય. એટલે આવા માની ક્યાંક ભટકાઈ જાય તો એને જરાક કરીને હાકી મેલું. આમ શીખવાડ્યું છે. આ છોકરાને તો ખબર નહીં હોય, અમે ભણતા ત્યારે આવતો તો પાઠ સમજુ બકરી, તમને કદાચ ખબર હોય તો. સાંકડો પુલ હતો, બે બકરીઓને પાર થવાનું હતું, સમજુ બકરી. એક બકરી બેહી ગઈ ને બીજી બકરી ઉપરથી નવી ગઈ. જો સમજાણું, આ કાર્ય વિવેક કહેવાય. હા, અને ઓલા કોણ બે હતા એ ભેગા થયા? હે, કૂતરા કોકતા તે નિમાની ને બાધ્યા જ ગયા પાણી, ત્રણી ગયા ના બાપના. એટલે એકાદો માની હોય, હવે એ ન નમે તો આપણે નમી જઈ. ચાલ ભાઈ, બરનાડ સો એક હાંકડા પુલ ઉપરથી પસાર થતા હતા, એમાં એક અહંકારી ને માની માણસ મળ્યો એની હામો. હવે બે હામે અમે ઉભા રહી ગયા. એટલે ઓલ્યો માણસ એવું બોલ્યો કે હું મૂર્ખાને રસ્તો આપતો નથી. એટલે સોએ એટલું જ કીધું, હું આપું છું, એમ કહીને હાલ્યા ગયા. કેટલી સરસ નાની એવી વાત છે. જો આને વિવેક કહેવાય. માનીને માન આપી દેવું, ગરવી આગળ જરાક નમી છાવું, આનું નામ જ કાર્ય વિવેક છે. લોભી હોય એને થોડુંક પદાર્થ આપી દેવું, સમજ્યા? ગરીબ હોય એને દબાવીને જીતવો, અસમર્થ હોય એને દબાવીને જીતવો જોઈએ. એમ કેટલીક જ્ઞાન કળા છે. એટલે કાર્ય વિવેક સંબંધી કળા છે, એને માણસે શીખવી જોઈએ. ગઢડાનું મંદિર થતું હતું, બપોર થઈ ગયેલા, કડિયા કામ કરતા હતા, એમાં રત્નો કડિયો હતો. આમ તો હરિભગત હતો, નિષ્કવાન સ્વામી વગેરે બધા ચૂનો ને પથરા અંબાવતા હતા. હવે કોઈ પણ મજૂર કડિયા હોય કે સામાન્ય હોય, પણ ટાઈમ થાય પછી એને કામ કરવું ગમે નહીં. એટલે ટાઈમ થઈ ગયેલો અને નિષ્કવાન સ્વામી એક મોટો પથરો ઉપર ચડાવ્યો, એમાં રત્નાનો મગજ ગયો. તે પથરો પાલખ ઉપરથી ઠેબુ મારીને હેઠો નાખ્યો. એટલે નિષ્કવાન સ્વામી કે લે મળો કુસંગી છે. એટલે ભાઈ તારે નહોતો અત્યારે ચણવો ગોઠવો હતો બપોર પછી, પણ આ હેઠો પાડ્યો માન ચડાવ્યો હતો, મેં રવા જ દેવો તો, ન્યાત રવા દેવો તો, નહોતું ચણવું કાંઈ નહીં. રત્ના કડિયાનું કહેવું એમ કે ટાઈમ થઈ ગયો છે ને પથરા આવવા જ દો છો, એનો મગજ ગયો. એટલે કામ બંધ કરીને જવાને બદલે પથરો હેઠો નાખ્યો. પણ સ્વામીએ કુસંગી લાગે છે એટલે એમ કીધું ને, એમાં ખોટું લાગ્યું. બહુ નાની એવી સમજવા જેવી વાત છે, છે નાની એવી. ખોટું લાગ્યું બપોર પછી કામે જ ન આવ્યો, કામ બધું બંધ થઈ ગયું. એમાં મહારાજ ત્યાંથી નીકળ્યા. મહારાજ કે મંદિરનું કામ બંધ કેમ છે? એટલે કોકે કીધું કે કડિયા રિહાણા. એ શું થયું? તો કે આવું થયું. મહારાજ કે ઠીક, નિષ્કુળાન સ્વામી લ્યો. આમ બધા માણસો હતા અને મહારાજ બોલ્યા, નિષ્કુળાન સ્વામી વૈરાગી માણા, એને હું મંદિરનો મહિમા? કાલ જોડી આ ટીંગાડે, કાલ જોડી કાંઈ ટીંગાડે, બાવા સાધુ લંગોટા અને રત્નો કડિયો તો ઘરનો માણા, કેટલું મમત્વ રાખીને કામ કરે, એને કુસંગી કહેવાય? રત્ના કડિયાને તો કેટલું મમત્વ, કેટલી જોરદાર એની સેવા, એમ કહીને મહારાજ વયા ગયા. બે ચાર જણાએ વાત સાંભળી છે, એમાં એક જણાએ જઈને કીધું કે મહારાજે આવું કીધું કે રત્નો કડિયો તો કેટલો મમત્વ વાળો માણા, નિષ્કવાન સ્વામીને શું મમત્વ હોય સાધુ બાવા વૈરાગીને મંદિરનો? તો કે એમ મહારાજ એવું કીધું? તો કેવું કીધું? કોડા મહારાજને તારા પ્રત્યે કેટલું હેત ને તું મૂર્ખા રિહાઈને બેઠો છો. તો કે એ હાસુઓ, હાલો હાલો તે કામે સડી ગયા. બહુ સરસ નાની એવી વાત છે, આપણા જીવનમાં આપણે પણ કાયમને માટે કુટુંબમાં ધંધાકીય બાબતમાં ઉપયોગમાં લેવા જેવી વાત છે. અને મજાની વાત તો હવે છે, કામ તો શરૂ થઈ ગયું. કામ બામ પૂરું થાય એટલે સાંજે બધા પછી છે ને અક્ષરવડીએ મહારાજને પગે લાગવા જાય. ત્યાં જઈને દંડવટ કરે, પગે લાગે. પહેલાના જમાનામાં દીવો બળતો હોય કાંઈ બહુ એવા અંજવાળા નહીં. નિષ્કવાન સ્વામીએ જઈને મહારાજને દંડવટ કર્યા એટલે મહારાજ બોલ્યા, કોણ? કે મહારાજ હું નિષ્કુળાનંદ. હો સ્વામી, તમે રત્ના કડિયાને મુક્તાનંદ સ્વામી જેવો જાણો છો? આવું પૂછ્યું. નિષ્કવાન સ્વામી કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, બસ વાત પતી ગઈ. મહારાજ કે હવે ધ્યાન રાખજો. બોલો કેટલી સરસ વાત, સમજ્યા તમે એમાં? કે સ્વામી તમે રત્ના કડિયાને તમે મુક્તાનંદ સ્વામી સમજો છો? અને નિષ્કવાન સ્વામી, મહારાજ મારી ભૂલ થઈ. કહેવાનો અર્થ એવો કે ખોટું મુક્તાનંદ સ્વામી ન લાગે. કહેવું હોય તમારે મુક્તાનંદ સ્વામીને કયો, એને ખોટું ન લાગે. આમની કેપેસિટી જેટલી, સમજણે જેટલી, આમને આવું ન કહેવાય એમ મહારાજે એક શબ્દમાં સમજાવ્યું. બોલો કે તમે શું એને મુક્તાનંદ સ્વામી જો સાણીને વધ્યા? નિષ્કાન સાહેબ કે મહારાજ મારી ભૂલ થઈ, વાત પતી ગઈ. આવું છે, કેમ જીવવું એનું જો આવડે તો દુઃખ આવે નહીં, પણ લગભગ આ કાંઈ આવડતું નથી. નથી માણસ શીખતા એટલે હેરાન થાય. તો કાર્ય વિવેકની તમને વ્યાખ્યા સમજાણી? આ છે કાર્ય વિવેક. કેટલોક શીખવાડવો, જેટલા કાર્ય એટલા વિવેક, આમાં કાંઈ માપ તો છે નહીં. કેમ બેહવું, કેમ ઉઠવું, કેમ વજન ઊંચકવું, એ બધો જ કાર્ય વિવેક છે. બોલો હ, ઘણાને કેમ ઉઠવું કેમ બેહવું એ નથી આવડતું ને, તે પગ દુખાવા થઈ જાય, કેડ દુખાવા થઈ જાય, ડોક દુખાવા થઈ જાય, હું તો આવડે નહીં. બધી બાબત શીખવા જેવી છે. હેતક નો જાડું ઓશીકું રાખે લાંબા ગાળે ડોક દુખે. એટલે આ બધું શીખવું જોઈએ. હવે હાલો, કાર્ય વિવેક કેટલા પ્રકારના હોય? જેટલા કાર્ય તેટલા કાર્ય વિવેક, બરાબર છે? આપણે એ વાત આવી ગઈ. જેમ કૌટુંબિક, પછી સત્સંગ સંબંધી કાર્ય વિવેક, સામાજિક કાર્ય વિવેક, દૈહિક કાર્ય વિવેક, આધ્યાત્મિક કાર્ય વિવેક વગેરે વગેરે. કાર્ય વિવેકની જરૂર શું? હાલો, પ્રશ્ન એ આપણે સમજીએ છીએ, તેમ છતાં હું કહું, આ કાર્ય વિવેક જો ન હોય તો દુનિયામાં કોઈ માણસ સુખપૂર્વક જીવી શકે નહીં. આ દુનિયામાં સુખપૂર્વક જીવવા માટે કાર્ય વિવેકની જરૂર છે છે છે. આત્માના ઉદ્ધાર માટે પણ કાર્ય વિવેકની જરૂર છે. કેમ છે? જો તે કાર્ય વિવેક ન હોય તો ન કરવાનું થયા કરે, ન કરવાનું જ કામ થયા કરે. અને ન કરવાનું કામ જાજુ થયા કરે એટલે કરવાનું હોય રહી જાય. ખ્યાલ આવ્યો તમને? વધુ કરવાનું ઓછું થાય, ઓછું કરવાનું વધુ થાય. કાર્ય વિવેક ન હોય તો જે ઓછું કરવાનું હોય એ વધુ થાય. મીઠું ઓછું નાખવાનું હોય એ વધુ નખાઈ જાય. વધુ નાખવાનું ઓછું બગડે. આટલું તો થઈ ગયું, વાત સમજાઈ ગઈ. પછી બીજું એક છે, પહેલા કરવાનું પછી થાય અને પછી કરવાનું પહેલા થઈ જાય. આ પણ કાર્ય વિવેક છે. તો કે કાર્ય વિવેકની અંદર કાર્યક્રમની શું જરૂર હોય છે ભાઈ? જો કાર્ય વિવેક એ વસ્તુ અલગ છે, કાર્યક્રમ પાછી અલગ બાબત આવી. એની જ અંદર એ આમ તો કાર્ય વિવેક કહેવાય જ. આપણે શિબિર કરીએ છીએ, બીજા પણ બધા ઉત્સવ સમયે બીજા લોકો બધું શિબિરો કરતા હોય છે, એની આમંત્રણ પત્રિકા છાપે, તો એની અંદર તમને ખબર હોય તો લખે કે આ શિબિરની અંદર કથા વાર્તા, યજ્ઞ, સામાજિક કાર્યો, ધ્યાન ભજન, ગોષ્ઠી વગેરે વગેરે કાર્યો થશે. સમજાણું? આ શિબિરમાં વગેરે વગેરે આયોજન રાખેલ છે એમ પહેલા બધું લખ્યું હોય. આટલા કાર્યો થશે અને પછી પત્રિકાના પાછલા પાને કાર્યક્રમ લખ્યો હોય, કાર્ય અંદર લખ્યા હોય, અને છેલ્લે શું લખ્યું હોય? કાર્ય ક્રમ. સમજાણું? ક્રમ એમાં શું લખ્યું હોય ખબર છે? સવારે 5 વાગે ઉઠવું, પછી પૂજા પાઠ કરવા, પછી 6 વાગે આરતી થઈ જશે. ક્રમ શરૂ થયો, પહેલા આ પછી આ, આરતી પછી પ્રભાત ફેરી, પ્રભાત ફેરી પછી આ પછી આ. એને કહેવાય કાર્યનો ક્રમ. કાર્યનો ક્રમ. તો જીવનમાં કાર્યના ક્રમની અતિ મહત્તા છે. ઘણા માણસો આ વાત સમજતા નથી. જ્યારે મન ફાવે ત્યારે ગમે તે કાર્ય કરવા માંડી પડે છે, એમાં સફળ નથી થતા. બોલો, દાખલો દઉં. આ છોકરાઓ છે, એને અત્યારે શું કરવું જોઈએ? એને ભણવું જોઈએ, બરોબર? હવે એ અત્યારે ભણવાના સમયે ભણે નહીં તો પછી તમારા જેવા ગઢડા થાય ત્યારે ભણાય? હવે તમારે ચોપાઈ ગોખવી કેવી ભારે પડે છે? એ અટાણી એને કરાય. જો આ કાર્યક્રમ છે, જીવનમાં કયું કામ પહેલા કરવું અને કયું કામ પછી કરવું, આને સારી રીતે સમજવું એને કાર્યક્રમ કહેવાય. એને બીજી ભાષામાં અગ્રતાક્રમ કહે છે માણસો. કાર્યના અગ્રતાક્રમને જાણવું જોઈએ કે પહેલું કયું કરાય, પછી કયું, એને પછી કયું, એ સમજવું જોઈએ. એ ન સમજે તો બહુ હેરાન થાય. હવે તમે માની લો કે કોઈ મશીન હોય, કોઈ પંખો, આ પંખો ચાલો, આ પંખા તમે ખોલી નાખ્યો, એની જાળી કાઢી નાખી, પાંખડા કાઢી નાખી, ઓલું કાઢી નાખી, ઓલું બધું મૂક્યું, પછી એને તમારે ફિટ કરવો હોય તેમાં કઈ ક્રમ જોઈ કે ન જોઈ? એક પછી એક જ થાય ને. અને પછી નાખવાનું પહેલા નાખો તો હાલવા મણી કેવી થાય? બસ એ જ રીત જીવનની છે, એ જ રીત. પણ આપણે એ પંખા સમજીએ છીએ, પણ જીવનમાં સમજી શકતા નથી. મોટી તકલીફ આ છે. અરે બાપા, કપડા પહેરવામાં ક્રમની જરૂર છે. પહેલા સડ્ડી પહેરાય પછી પેન્ટ, પહેલા પેન્ટ પહેરીને ઉપર સડ્ડી પહેરે કેવો લાગે? તો પછી અરે ભાઈ, બટન બંધ કરવામાં પણ ક્રમ છે, સમજ્યા? કા છેલ્લું પહેલા બંધ કરે, પછી વચ્ચે ગમે ને બંધ કરે, ઘણા જો પછી આડો લે હાલે, પછી બધા ખોલીને ફરીને કરે. આવા આવા આમનામ ટાઈમ બગાડે છે. આ તો નાના નાના ટૂચકા કહું તમને. જીવનમાં એવા મોટા મોટા બાફા હોય ને, હાકર કોળા, એની તો તમે વિચારો જ ખબર પડે કે તારી જાય તેની જિંદગી આમને બગાડી આપણે. એટલે આ વાતને ડાયા માણસે સમજવી જોઈએ. કાર્યના ક્રમની બાબત કહું છું, કાર્યની નહીં. કાર્ય તો ઠીક છે જ બધા, પણ એનો ક્રમ પણ એટલી જ મહત્તા રાખે છે. વાત એમ સમજવી જોઈએ. જો આ મારે આવલે આવ્યા કડિયા, તો શર્ટ પહેર્યું છે, ઉપર ફાળિયું નાખ્યું છે. પહેલા ફાળિયું નાખે ને પછી શર્ટ પહેરે તો નો હાલે. એ જેમ કરવાનું હોય એમ જ કરાય. એ સમજવું જોઈએ ડાયા માણસે. અદભુત વાત છે, અદભુત વાત. તો વાલા ભક્તો, આ કાર્યક્રમની તો અતિ જરૂર છે. દરેક કાર્યનો એક આગવો સમય હોય છે, દરેક કાર્યનો આગવો સમય, પરફેક્ટલી સમય. તે કાર્ય જો તે જ ટાણે થાય ને, એ જ ટાણે, તો જ તે પૂરું ફળદાયી નીવડે. એના માટે અમારા સંગીતવાળાનો દાખલો પરફેક્ટ. એને જે જે વાગતું હોય, તાલ હાલતો હોય, એ તાલમાં જો ગવાય તો જ ગાનારો શોભે. સેજ વહેલો ઉપડી જાય કે સેજ મોડો પડે એટલે આંચકો આવે. હું અમદાવાદ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા ગયો હતો ને, તે એક ગીત કઠણ હતું. તે મારો જે ડાયરેક્ટર હોય ને, એ સ્ટુડિયોમાં બેહાડે ને, પછી કે સ્વામીજી સ્ટાર્ટ, 1 2 3 4, અને હું ઉપડું. તાલ વાગતો હોય એટલે એ તરત બોલે કટ કટ. એટલે જે બધા વગાડનારા હોય ને, એ બધા બંધ થઈ જાય. મેં કીધું શું થયું? મેં કે સ્વામીજી તમે જરાક વહેલા ઉપડ્યા. મેં તું ખરો છો અલ્યા. મેં કીધું બરોબર ઉપડ્યો તો કે નહીં સ્વામીજી, સહેજ વહેલા ઉપડ્યા. અહીં આવો. મને કે સાંભળો, અહીં આવો. પછી ઓલામાંથી એની ઓફિસમાં જવું પડે, એ વગાડે, પછી આપણને બતાવે, જો અહીંયા ટક આઈ થાય ને, તમારું પડવાનું હતું. પધારો ને સહજાનંદ, મને કે અહીં, પછી પ આઈ તમારો પો આવવો પડે, ટક પધા. મેં કીધું હારું હાલ, પાછા બેઠા, સમજ્યા? મેં કીધું હારું, વહેલા ઉપડાઈ જાય છે, આપણે તો શાંતિથી ઉપાડવું છે. હા, શરૂ કર્યું. હેલો ભાઈ, ઉપડ્યું બધું ધાકડ દિનના. પછી એને મને આપ્યો ટાઈમ. મેં કીધું પધારો ને સ્વામીજી કાટ. કેમ તક તમે મોડા પડ્યા, મર્યા. એટલે સમજાણું, આ તો એક ગાવાની બાબત કીધી તમને. બાકી આખો સંસાર તાલમાં ને સુરમાં ચાલે છે. સૂર્ય તાલમાં ઉગે છે ને તાલમાં આથમે છે સમય સર, અને સુરમાં ચાલે છે એની લીટીએ. ચંદ્ર પણ એમ, તારાઓ પણ એમ, પૃથ્વી પણ એમ, હર કણ એમ હાલે છે. માટે આપણે મન ધાર્યું હાલી શકીએ એમ છીએ જ નહીં. જેટલું મન ધાર્યું કરવા જઈશું એટલા મરવાના થયા છીએ, કોઈ દી સુખી થવા નથી. આ વાત એમ છે. લ્યો, માટે અગ્રતાક્રમ આપવો અતિ જરૂરી છે. જે ટાણે જે થવાનું હોય તે ટાણે થાય તો પૂરું ફળદાયી નીવડે. તે જો ચૂકાઈ જાય તો કદાચ કાર્ય નિષ્ફળ પણ થઈ જાય. આવા બધા ટાબરિયા હતા. તે સાહેબે કાર્યક્રમ શીખવાડવા માટે અગ્રતાક્રમની બાબત માટે ઊભા કર્યા છોકરાને, જાણું. અને સફરજન આપ્યા, નાના દડા આપ્યા, અને ચોખા આપ્યા, અને બરણી આપી કે ચાલો બધાય આ બરણીમાં આ ચોખા, નાના બોલ અને સફરજન ભરી દો. તો કે સાહેબ આમાં હમાઈ જાય, તો કે હમાડીને જ આપ્યા તમને, જોખી તોડીને જ. અચ્છા કઈ વાંધો, તે જો આવ્યા. તે બોલે ભાઈ શું કર્યું, પેલા નાખી દીધા ચોખા, પછી નાખ્યા નાના બોલ, અને પછી નાખ્યા સફરજન. તે સફરજન રહ્યું બાર્યું, હળું જાતું નથી, માર્યો ઢીકો, તોડી નાખ્યું, તોય ન ગયું. જાણ આમ છે. પછી પાછો ખીજાણો, કોઈ દી આમાં ન હમાય, ન જમાય સાહેબ. તો કે હેઠો બે આમાં ઘરે હમાય તારા ડોહાનું, આ અમે કમ્પ્લેટ કરીને જ આપ્યું છે, તને આવડતું નથી. જિંદગીમાં આવું થાય છે, આપણને આવડતું નથી જીવતા મિત્રો, નહીતર આ જ દુનિયામાં સ્વર્ગ થાય, સુખી થવાય. આ વાત સમજવા તૈયાર છીએ આપણે? બોલો. આપણને આવડતું નથી, ખબર પડતી નથી, એટલે આપણે દુખી છીએ, કોઈનો વાંક નથી. આ વાત તમે માનવા તૈયાર છો? નહીં માનો, વાત એમ જ છે. પછી કાઢ્યું બારું બરણીમાંથી, પછી સાહેબે શું કર્યું, પહેલા નાખ્યા સફરજન, પછી નાખ્યા નાના નાના બોલ, પછી આમ આમ કર્યું એટલે ખાલી જગ્યાઓ જે હતી એમાં બોલ હમાઈ ગયા, પછી ઉપરથી નાખ્યા ચોખા, પછી આમ આમ હલાવ્યું હતી જ્યાં જ્યાં જગ્યા હતી ને બધે ચોખા જતા રહ્યા, અને કમ્પ્લીટ બધું હમાઈ રહ્યું. જો હમાઈ ગયું કે નહીં, તો કે હા હમાઈ ગયો. કેમ આનું તક, પહેલા હું ન ખાય પછી હું ન ખાય, એ અગ્રતા ક્રમની તમને ભાન નહોતી, એટલે તમે નિષ્ફળ ગયા. બાકી સફળ થાવ જ. લ્યો બોલો. આમ છે, ભગવાન સ્વામિનારાયણે તો આપણને કેવું સરસ શીખવાડ્યું કે સવારે જાગવું, પછી પથારીમાં બેસીને ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનના ભક્તોના સંતોના બધાના નામ લેવા, ભગવાનનું ધ્યાન કરવું, અને પછી શૌચ વિધિ કરવા જાવું. બોલો, શીખવાડ્યું ને? પછી આ કરવું, પછી નાહવું, પછી પૂજા કરવી. હવે કોઈ માણસ જાગીને સીધો પૂજા કરે? બોલો. પછી આમ કરે, સારું લાગે? ક્રમની જરૂર છે, આ સમજવું જોઈએ. સફળ થયો ને પેલો ભાઈ, બરણીમાં હમાઈ ગયું કે નહીં બધું? શું એમાં રહસ્ય છે? કાર્યના ક્રમનો રહસ્ય છે, ક્રમ. ઘણી વાર દેખીતી રીતે કોઈ એવું ખાસ કારણ ન હોવા છતાં માત્ર કાર્યક્રમના અવિવેકના કારણે મનુષ્ય નિષ્ફળ થતો જોવા મળે છે. જેમ કે બાળપણમાં અને યુવાનીમાં ભણવાનું કાર્ય કરાય, તે ગઢપણમાં થઈ શકતું નથી. તે ઘણાય બાળપણમાં જુવાનીમાં રખડ્યા કરે, કાં લફરા કરે, ભણે નહીં. અને ઘણા માણસો તો એવા 12 મહિનામાં ધ્યાન દઈને ભણે નહીં, પરીક્ષાને મહિના 2 મહિનાની વાર હોય ને તે જાગવાની ટીકડીઓ ખાઈને ભણવા માંડે. આ મૂર્ખાઈ નથી? પછી વાંધા પડે? આ ન આવડ્યું કહેવાય, આવા ભણીને કાંઈ દી ન વાળે. બીજી વાત, સશક્ત શરીર હોય ત્યારે કરવા યોગ્ય કાર્ય કરી લેવું જોઈએ. કેમ છે, પછી માંદા પડે, વૃદ્ધ થઈ ગયે, શક્તિહીન થઈ ગયે, તે કાર્ય કરી શકાતા નથી. તે શક્તિ હોય ત્યાં જ કરવા જોઈએ. અને વળી હાથમાં સત્તા વ્યવહાર હોય, પૈસો હોય, ત્યારે દાન ધર્માદિક પુણ્ય કમાઈ લેવું જોઈએ. યજમાન બિજમાન ઉત્સવના બીજું ત્રીજું થઈને કરી લેવાય. કેમ છે, જ્યારે પૈસા ન હોય, સત્તા ન હોય, વ્યવહાર ન હોય, બસ કાંઈ નહીં થાય. બધી સાનુકૂળતા છે ત્યાં ભગવાન ભજી લેવા. અને જો ભાઈ, કયા સ્થળે કયા સમયે પછી આપણું મૃત્યુ આવી જશે એની આપણને કાંઈ ખબર નથી, એનું કાંઈ નક્કી પણ નથી. માટે આ વાત સમજી લેવી, અને જીવતા હોઈએ ત્યાં જ હરિભજી આત્યંતિક કલ્યાણ કરી લેવું જોઈએ. મેન બાબત આ છે. હવે મારે તમને કાર્યનો ક્રમ શીખવાડવો છે, એનું વજન અહીં છે. કે કરવા જેવું, નંબર 1 રાખ્યા જેવું જો કોઈ કામ હોય તો આત્મ ઉદ્ધાર, હરિભજન, એ હવ પેલા કરી લેવાય, પછી નહીં થાય, નથી આવડતું. ઘણાય માણસ આત્મકલ્યાણનું કામ છેલ્લે રાખે છે. હા, આવડ્યું ન કહેવાય, કેસ બગડી જાય છે. મોટી બા, લાડુબા નાનપણમાં પ્રભુ ભજ્યા, બોલો મીરાબાઈ નાનપણના, ભગત નરસિંહ મહેતા નાનપણના, ધ્રુવ પ્રહલાદ નાનપણના, એને પહેલા ભક્તિ કરીને ભગવાન મેળવા બોલો. પછી જેટલું જીવાય એટલામાં રાજ કર્યા, સારા કામ કર્યા ધ્રુવજીએ પ્રહલાદજીએ. પણ પ્રભુનું કામ પહેલા કર્યું. સતાનંદ સ્વામીએ પહેલા તપસ્યા કરીને ભગવાન મેળવા, પછી આખા આખી જિંદગી સત્સંગની સેવા કરી. તો આપણે લોકો શું કરીએ છીએ ખબર છે? પહેલા મોટે મળે ને એવા કામ કરીએ છીએ, ભગવાન પછી મળશે એમ. શીખીને માન વધારવું બધું. અમે ને તમે બે ભૂલ કરીએ છીએ. અને એક વાત તો ખરેખર સમજવા જેવી છે કે આધ્યાત્મિક માર્ગે પ્રવેશે લાયે મોટપને લક્ષ્યમાં રાખીને જો જીવાણું તો ભગવાનથી દૂર જ થવાશ. માન મોટય અને પ્રસિદ્ધિને માટે જે કોઈ માણસ આ સત્સંગમાં આધ્યાત્મિક માર્ગમાં જીવે છે એને ભગવાન કે મોક્ષ કાંઈ મળતું નથી. અને જોઈએ છીએ આપણાથી એવી ભૂલ બહુ થાય છે, કોકનો ક્યાં વાંક કાઢો. આપણે જેટલા કાર્યો કરીએ છીએ ધર્મ સંબંધી, સત્સંગ સંબંધી, આધ્યાત્મિક માર્ગમાં, એમાં કેટલું ઉપસવાનું તાન રહે છે, પ્રસિદ્ધિનું રહે છે, માન મોટાઈનું અંદર મન રહે જ છે. સાલું એ બધું ખંખેરીને હાવ એકલા આત્મા થઈને પરમાત્મામાં ક્યારેય જોડાણા નથી, ગમતું જ નથી. પાંચ જણાને લઈને પટલાઈને હોવાણ કરીએ ત્યારે જ આપણને સત્સંગ જામે છે. આ મરવાનો ધંધો છે. કોઈ સુખને ડાયો માણા હોય તો આ વાત સમજે, બધાને સમજાય એવી એ નથી. કેમ જે જ્યારે પરમાત્માને પામવાનું થાય, મળવાનું થાય, ત્યારે એકલા આત્મા એ જ જવાનું હોય છે, ત્યાં કોઈ જોડ હાલતી નથી. આપણે શા માટે બીજાને હારું લગાડવા જીવીએ છીએ? એ શું કામમાં આવશે? કામ તો આપણે ભગવાનનું છે. કોઈ આપણને હારા કે મોળા કે એની હારે શું મતલબ છે? પણ નથી એકલા રહેવાતું. બોલો, બધું હારે લઈને જીવીએ છીએ, હારા થવા હંધાની આગળ. બોલો, બહુ મોટી તકલીફ છે આ. માટે જેને પોતાનું આત્યંતિક કલ્યાણ કરવું હોય એને પહેલું કામ ઈ કરાય, ભગવાન મળી જાય, પછી તમ તમારે જે ભગવાન કે જેમ કે એમ આખી જિંદગી કર્યા કરો. પણ ભગવાન તો મળ્યા નથી, એનું દર્શન થયું નથી, એનો અનુભવ તો થયો નથી. અને લઈ મીંડ્યો જગતમાં મોટો થવા, હડિયું દેવા પ્રસિદ્ધિ માટે, માન મોટાઈ માટે બધું માંડ્યું થવા ભગવાન સંબંધી જ કરે છે. પણ આશય તો સત્સંગ સમાજમાં મોટો થવા, અમે આ બધું કર્યું એમ કેવડાવવા થઈ રહ્યું છે, એનું બહુ મોટું દુઃખ છે. એમાં જીવને રહ આવે છે, મજા આવે છે. વર્ષો પહેલા હું જે દિવસે પાર્ષદ હતો તે દિવસે અમે ચાંગા મંદિરમાં સત્સંગ કરવા ગયેલા, ત્યાં એક વયોવૃદ્ધ દાદા મંદિરમાં ભજન કરતા. સવારથી બપોર સુધી દાદા પાઠ કરે, જપ કરે, સવારે આવી જ અજવાળું થઈ આમ. પછી દાદા આગળ હું એકવાર બેઠેલો, રોજ બેસતો, મજા આવતી હતી. એ દાદા સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી નહોતા, અદ્વૈતી હતા, શંકરાચાર્ય મતના. પણ સ્વામિનારાયણ મંદિરમાં આવીને ભજન કરતા ભગવાનને પગે લાગીને, એકાંત હતું એટલે એના પાઠ, વિષ્ણુ શાસ્ત્ર નામ સ્તોત્રના પાઠ કરતા હતા ને એવું બધું કરતા. પછી દાદા મને એવું કહેતા હતા, મને કે ભગત, જ્યાં સુધી આપણે બધા જ પ્રકારના માન મૂકીએ નહીં ત્યાં સુધી ભગવાન મળે નહીં, ભગવાનમાં જીવ જોડાય જ નહીં, પરમાત્માની સાથે આત્માને એકતા થાય જ નહીં. એ તો બરાબર છે, એ વાત તો મેં સાંભળી. પછી મને કહે, હું આ તમને વાત કરું છું ને એ માન છે કે? મેં કીધું, દાદા એ માન કેવી રીતે? તો કે મને માન આવ્યા વગર હું બોલ્યો શું કરવા? મને કઈક તો માને છે ને કે હું આમ સમજાવું એમ. એવું એ કહેતા હતા. મને એ વાત તો તેદી તો નહોતી સમજાણી, પણ આજ મને હા પડે છે. આજ મને એ વાતની હા પડે. વર્ષે તો આને 32 થઈ ગયા આ વાતને, પણ આજ એ વાત મનાય છે કે જો ભગવાન સાથે જોડાઈ જવું હોય તો મૂંગા મરવું પડશે, આજ નહીં તો કાલ. એકલા થવું પડશે. કોઈ નારી એના પિયુને મળવા જાય, ભલે લગ્ન થાય ત્યારે બધા બેઠા હોય, વળાવે ત્યારે બધા હારે હોય, હારે પૂગે ત્યારે ન્યાય બધા ભેગા હોય, પણ જ્યારે એના પ્રિયુ સાથે એને એકાંતમાં મહાસુખ લેવું હોય તો પછી કોઈ જોડ ન હાલે. એમ ભગવાનના ભક્તને ભગવાન સાથે જ્યારે જોડાઈ જવું હોય ત્યારે કાંઈ ન્યા કોઈ ન હાલે. કોઈ પ્રકારનું માન, કોઈ પ્રકારના ત્રણ દેહમાંથી એકય દેહ, એકય ગુણ, એકય શરીર કાંઈ ન હાલે. શુદ્ધ એકલા આત્મા એ પરમાત્માને વિશે હોમાવવું પડે છે. એ મને દાદા કહેતા હતા કે આ હું બોલું છું ને, તમારી અરે વાત કરું છું ને, એ માન છે એમ કહેતા. મને સમજાતું નથી હતી. મને કે આ માન છે એટલે હું બોલું છું. મેં દાદા આમાં માન મને દેખાતું નથી. મને કે ભલે તમને ન દેખાય, પણ મને કે નગર હું શું કામ બોલું, સ્મરણમાં ડૂબ્યો ન રહો, મને બોલીને કામ શું છે, પણ મને એવું માન છે હું તમને સમજાવું એમ એટલે બોલું છું. છે ને ગજબની વાત. વાત સાચી છો. આજ હું સ્વીકારું છું હું તમારી આગળ બોલું છું ને એ માન છે. જે દી માન વયું જાય ને તે દી હું નહીં બોલું. ઈચ્છારામભાઈની અંતિમ ક્રિયા વખતે મહારાજે જે વાત કરી, મુક્તમાંથી જે બદ્ધ થાય છે એની જે વાત કરી, એમાં શું આવે છે? હે, આજ છે ને બીજું શું છે? કોઈ વિરલો સમજે આ ધરતી ઉપર. નથી સમજવું એને જ નથી સમજવાનું. કેમ છે, એ લોકો તો આ બધી બાબતને જ હારીને સિદ્ધાંતને મોટેપને ફળ માને છે. લક્ષ્ય સાધ્ય ધ્યેય એને તો એ જ છે, પણ જેને ભગવાનમાં ડૂબવું છે, મૂર્તિરૂપ માળામાં જેને વિરામ કરવો છે, એને તો આ વાત સમજવી જ પડશે. આ કરવા જેવું આ છે પહેલું, કાર્યના ક્રમની વાત કરીએ તો, પણ નથી કરતા આપણે, અને એટલે જ ભટકીએ છીએ. એટલે હાવ ચોખ્ખી વાત કરી. જુઓ, કાર્યમ નૃદેહે ને તદ વય યદ વિમુચ્યેત સંસૃતે હે. આ છે સત્સંગી જીવનનો શ્લોક. જગન્નાથપુરીમાં સુરત ઋષિએ પ્રતાપસિંહને કીધેલું કે પ્રતાપસિંહ, તે જે પ્રશ્ન કર્યો ભગવત પ્રાપ્તિનો, સંસ્કૃતિ નાશ કરવાનો, એ મને બહુ ગમ્યો. ખરેખર પ્રતાપસિંહ, જે કોઈને મનુષ્ય દેહ આવ્યો હોય એણે મનુષ્ય દેહ ધરીને કરવા જેવું જો કોઈ કાર્ય હોય તો મારી દ્રષ્ટિએ આજ છે સંસ્કૃતિથી છૂટા થવું અને પરમેશ્વર સાથે જોડાઈ જવું. આજ કરવા જેવું કામ. ગુણાતીતાનંદ સ્વામી શું કીધું, કરોડ કામ બગાડીને મોક્ષ સુધારો. આ બધા મોટા પુરુષોના, સદગ્રંથોના જોરદાર પ્રમાણોનો વાક્યો છે, અને આપણે તો બધા મૂર્ખ છીએ. આ વાતને સમજવા સક્ષમ નથી, વિચારી શકવા કેપેબલ નથી. માટે કાર્યક્રમની અતિશય જરૂર છે. આજ દિન સુધી જ્યાં જ્યાં જન્મા, આપણે જ્યાં જ્યાં જીવ્યા, જેમ જીવ્યા, તેમાં ખરેખર પહેલા કરવાનું પહેલા કર્યું જ નથી, એટલે જ બંધનમાં રહ્યા છીએ, મુક્ત થયા નથી. ગોપાલ સામે શું કીધું, પહેલા પોતાનો જીવ શુદ્ધ કરવો, પછી સત્સંગનું મમત્વ રાખવું, કોકને ઉપદેશ દેવો વગેરે કરવું. આપણે એ કરીએ છીએ? બોલો, કા તરત દાંડીઓ જાગે. ગોપાલ સ્વામીએ આપણને કાર્યક્રમ બતાવ્યો કે નહીં, કે પહેલા પોતાનો જીવ શુદ્ધ કરવો, ભગવાનમાં જોડવો, પછી બીજાનું કલ્યાણ કરવા માટે કે સત્સંગનું ભલું કરવા માટે કે મંદિરનું સંસ્થાનું મહત્વ રાખવું વગેરે જે કરવું હોય એ પછી કરવું કે છે, પહેલેથી ન મંડાઈ પડવું એમાં, નહીતર બંધન થાય. અદભુત વાત છે આ કાર્ય વિવેક, અને એમાં કાર્યનો ક્રમ પહેલા આ કરાય ને પછી આ કરાય, પહેલા સફરજન નખાય પછી બોલ નખાય પછી ચોખા નખાય તો હમાય, નહીતર નિષ્ફળ જવાય. ગોપાલ સ્વામીએ જે કાર્યક્રમ બતાવ્યો એ કોઈ નહીં કરે તો એ નિષ્ફળ જાહે, મનુષ્ય દેહ ફેલ થાહે, ભગવાન રૂપી ફળ નહીં મળે, નિષ્ફળ થવા હે. આ વાત આમ જ છે, સમજવું જ પડે મારે ને તમારે બેનો. આ કઈ હું તમને એકને વાત કરું છું એવું નથી, હું મને કરું છું કે જ્ઞાન જીવન તારે સમજવું જ પડશે, નહીતર ફેલ થાય. હજારો માણા માને એને લઈને શું મળે આપણને, એ હું આપણું સારું કરી દે, વાહ વાહ કરે બધા, એને જ મળે હું, બોલો. સમજવું જ પડે કાર્ય વિવેકનો પ્રભાવ કેટલો છે, એની શક્તિ, એની ઉપયોગિતા એ બતાવું છું હવે. કાર્ય વિવેકના પ્રભાવે મનુષ્ય ઘણી મોટી મહેનતે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય ખૂબ જ સરળતાથી કરી શકે છે. આ કાર્ય વિવેકનો પ્રભાવ છે. કોઈને કાર્યના વિવેકનું જો જ્ઞાન થઈ જાય એની પ્રમાણે કરે ને તો હાવ મહેનત થોડી, હાવ ટૂંકો સમય અને મોટા મોટી પ્રાપ્તિ સરળતાથી થાય. બોલો, આ છે કાર્ય વિવેક શીખ્યાનું ફળ. ધન સંપત્તિ કે લોક ચાહના જેવી લૌકિક સફળતા પણ આનાથી ધડાધડ ટૂંકા સમયે ટૂંકી મહેનતે સરળતા મળે, કલ્યાણ બી મળે. શિવલાલ શેઠ હતા એવા કાર્ય વિવેકી હતા. કોણ કોણ? એના બાપા ભગાદોશી નહીં, શિવલાલ શેઠ એવા હતા. ગઢડામાં મોટીબાને હરિકૃષ્ણ મહારાજ પધરાવવાનું ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું કે ગોપીનાથજીની બાજુમાં અમારું સ્વરૂપ પધરાવશો નહીં ત્યાં સુધી તમને ધામમાં નહીં લઈ જાઉં. એટલે મોટીબાને બહુ ચિંતા હતી, મારે કોને કહેવું, આમાં ખર્ચો ઘણો થાય. પણ શિવલાલ નજરમાં આવ્યા, શિવલાલને કીધું, ભાઈ શિવલાલ, મહારાજે મને આવું કીધું છે અને હવે મારી ઉંમર ઘણી થઈ ગઈ છે. મહારાજ ધામમાં ગયા એને તરી વરસ થઈ ગયા, હું ક્યાં સુધી ધરતી ઉપર રહીશ, આ કામ કરવાનું છે. શિવલાલભાઈ હોશિયાર, તક ઝડપી લીધી કે બા તમ તમારું હું બેઠો છું. તે દિવસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુખીમાં સુખી કુટુંબ એટલે બોટાદના શિવલાલભાઈ, એટલો પૈસાવાળો બીજો કોઈ આશ્રિત નહીં. મોટા રાજા મહારાજા ભગવાન સ્વામિનારાયણના આશ્રિત તો કહેવાય છે, પણ કાંઈ એવા નિષ્ઠાવાળા નહીં કે કોઈ સાધુ સંત કે કોઈ સત્સંગી બેનની વાત નહીં સમજી શકે ને એ પ્રમાણે રૂપિયાનો ધોધ વહોડાવી દે, એવું ન થાય. એનથી કહેવાય બધા હરિભગત, પણ એવા નિષ્ઠાવાન તો શિવલાલભાઈ હતા કે ભગવાનની, સંતની, ગુણાત્યાન સ્વામીની, ગોપાલ સ્વામીની, ભારતમાનંદ સ્વામીની, મોટી બાના હૃદયની કાંઈ વાત જાણે તો એ કરે તરત કે હું યજમાન, હાલો કરાવો હરિકૃષ્ણભાઈની મૂર્તિને કરો પ્રતિષ્ઠા. પછી કરી ગુણાતીતાના સ્વામી રઘુરજી મહારાજને બધા આવ્યા, ભારતમાનંદ સ્વામીને 22,000 રૂપિયાનો ખર્ચ થયો, શિવલાલભાઈ આપી દીધા. એ જમાના ભગાદોશીએ કીધું કે શિવલાલ આ શું કર્યું, એટલો બધો ખર્ચો તે એકલે કરી નાખ્યો, આખો સત્સંગ છે આપણે શું એકલાને, બધાય ન આપે, અને એ લોકો ક્યાં ગરીબ છે, એ ગઢડાના રાજા છે, એને સંકલ્પો હતો ને મહારાજ એને કીધું હતું તારે હું એટલા બધા રૂપિયા દઈ દેવાની જરૂર. લ્યો, શિવલાલભાઈ કીધું કે બાપા ભગવાનની સેવા હતી એટલે મેં તો કર્યું, તમે ચિંતા શું કામ કરો છો, પૈસા તો ભગવાનને દેવા છે તે દે, એની કૃપા હોય તો એને અર્થે વપરાય. મેં 22,000 રૂપિયા ખર્ચ્યા અને પછી હું સ્વામી યારે વડતાલ જતો હતો, તે કે રસ્તામાં ધંધુકામાં મેં એક જગ્યાએ હોનું લીધું અને બાપા બીજી જગ્યાએ વળતા વેચ્યું, જાતા લીધું અને વળતા વેચ્યું, તે 22,000 રૂપિયાનો નફો થયો. અહીં જેટલા વાપરે એટલો મને ત્યાંથી નફો થયો. જોવો લ્યો, જો એને કાર્યનો વિવેક રાખી ભગવાનને અર્થે પહેલા રૂપિયા વાપરી નાખ્યા તો પછી ભગવાનને દીધા. આપણા મનમાં એમ થાય છે ભગવાન ખૂબ દેત પછી વાપરીએ, ભાઈ ખૂબ દેત પછી બેંકમાં મૂકી આવીએ, કા બીજી જમીન લઈએ, કા સારું ઘર કરીએ, કા ઘરાણા કરીએ. વાપરવાનું તો મન ફરી જાય તરત. ખરેખર એવું મન છેતરી જાય, એવું મન છેતરી જાય. પહેલાં તો મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કર, પ્રભુ આટલું કરી દે પછી આમ કરીશ ને, જેવું થઈ જાય ને એવો માળો સહકે. એ કાંઈક વળી થોડોક રાગ્યો હોય તો કુટુંબીઓ ગમગમમાં વહેલ નીકળમાં, એ તો બધું બરોબર છે, પણ એમ ન થાય, આમ કરવું પડે. આમ નામ જ હેરાન થાય. બીજી એક વાત ખાસ સમજવા જેવી છે કે આધ્યાત્મિક માર્ગે ચાલેલા મુમુક્ષુને જો પોતાના જીવનમાં કોને હોંપાવાય એની જો જ્ઞાનની ખબર પડે ને તો બેડો પાર થઈ જાય કે મારું જીવન આને હોંપાય, આ સત્પુરુષને, આ મોટા પુરુષને, આને ન હોંપાવાય. શું કાર્ય કરાય, શું ન કરાય, આવા વિવેકને અપનાવે તો ખૂબ જ ટૂંક સમયમાં ઓછી મહેનતે સરળતાથી પુરુષોત્તમને પામી શકાય છે. જો એવી કોઈ જરૂર નથી કે ઊંધે માથે હોપારી ઉપર રાત દી તપ કરીએ તો ભગવાન મળે, ના ભાઈ ના. કલ્યાણનું કામ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સરળતાથી અને ટૂંક સમયમાં થઈ શકે છે, બસ આવડ જ જોઈ. ભગવાનને રાજી કરતા આવડવું જોઈ. ભગા જોશી બોટાદના વાણી અને બુદ્ધિશાળી માણસને, અને ઓલો ખોરડિયાદનો ખેંગાર ભગત હાવ ખેડુ માણા, સાંભળજો. તે ભગા જોશી ગઢડે આવ્યા મહારાજ પાસે કે મારે સાધુ જમાડવા છે મહારાજ. તે મહારાજ કે દોશી અમે કે એમ કરશો તો બોલો ને. તો કડિયાના પગાર ચડી ગયા છે, કડિયા પૈસા માગે છે, સાધુ તો રોટલા ખાઈને સેવા કરે છે, અટણ મારે આ જરૂર છે. પણ કે મહારાજ કડિયાને માર નથી દેવા, મારે સાધુ જમાડવા છે. મહારાજ કે સારું એવું કરો, સાધુ જમાડે. એમાં કેવી ખુશ કરી, પાળા નહીં કે આ રાતડિયા ધોળિયો એ કઈ નહીં, હવે એને ક્યાં પૈસા ને તાય નથી, પાળા એ સાધુ જેટલું જ કામ કરતા. હા નો પૈસા હોય સાધુ એકલા જમાડે તો હાલે, જો સુખી ઘરના માણા તો સમર્પિતો નહીં જમાડે. આ બાળકો અહીં ચોપાઈ ગોખે નાખો દી સેવા કરે એ નહીં જમાડે કે ભાઈ આ મંદિરમાં રહીને બધું કરે છે, પુંડળ ધામમાં સેવા તો જમાડો. અરે આવેલા યાત્રાળુની જમાડજો એમ કે છે, ગાયું નહીં નીલ નાખજો. લો સુખી માણા ત્યાં સુધી પૈસા હોય ને શ્રદ્ધા હોય જ કરે, પણ ભગા દોશી કે નહીં. મહારાજ કે જેમ કહો એમ, તમારા પૈસાના તમે ધણી છો, જેટલું કહે એટલું અમારે કરવાનું હોય, કાંઈ થોડું તમારે ઘરે તેજુરમાં અમારી મેળે લઈ લેવાય. પછી તો રસોઈ થઈ, મહારાજને કે પીરસવા પધારો. મહારાજ કે હાલો બાપા પીરશું, પણ મહારાજે લીલા એવી કરી, સાધુ જમી રહ્યા પછી બધાના પત્રમાં દહ દહ લાડવા નાખ્યા. દોશી જરા આગ્રહ કરતા, દ્યો દ્યો. મહારાજ કરે લ્યો લ્યો. સાધુ સમજી ગયા કઈક લીલા કરે છે પ્રભુ. પછી થોડું થોડું ખાઈને કે મહારાજ હવે હાલે એવું નથી. મહારાજ કે દોશી હું કરીશું, તો હવે તો શું કરે. તાહડો ફેરવો, તાહડો ફેરવો, સાધુએ બધા લાડવા પાછા નાખ્યા. પછી મહારાજ કે લ્યો સંત પ્રસાદ, દોશી લઈ જાઓ. અરે મહારાજનું નતા ખાતા કે મહારાજ તમારું ઠેકાણું નહીં, તમે બધાનું ખાવ એટલે અમે તમારી પ્રસાદ જ ન લઈએ. ભગવાન અમારા, ધ્યાન તમારું ધરીએ, પણ એ તમે અભડાય અભડાઈ ગયેલા ભગવાન, ધ્યાનમાં વાંધો નહીં પણ તમારી પરિષદી ન ખવાય. ધરમ એટલે ધરમ અપટેટ, ફેર ન પડવો. આ હોય ધર્મનિષ્ઠા, એવું કઈ ખોટું નહીં. સમજાણું, એકવાર મહારાજ છે ને બાણ આમ બેઠેલા, લાડુબા રસોઈ કરે, એમાં બળતરની જરૂર પડી અને રાજબા બહાર હતા. તે લાડુબા કે રાજબા કે લાવો ને હાંઠિયું લાવો કે જરૂર છે. તે રાજબા એનું ભરીએ હોશરી, મહારાજ દાંત કાઢે. લાડુબા કે લાવો, તો કે પણ કેમ આવવું, ઓડી જાય મહારાજ. હું મજાની વાત હોય બાપા, આ કાર્યક્રમની વાત તો બહુ સમજવા જે. વહુ મહારાજ હસ્યા, વહુ મહારાજ હસ્યા. પછી મહારાજ લાડુબાન કે નહીં આવે, કેવતા કે ભાઈ આડો બેઠો ને બારણામાં લઈ આવે, કે હું ઉઢો ની વ્યો જાઉં. ત્યાં લાડુભાઈ દાંત કાઢીને ગોઠવડી ગયા. મહારાજ કે લ્યો આ ગૌ યોગ્ય જાઓ. ધ્યાન એનું ધરવાનું, આ પામવાનું એને. પણ કે હવે નહીં કે એ નો હાલે કે. મહારાજ કે તો કરીએ એવું, હા પાર્ષદોને આપી દઈએ, દઈ દો. પછી મહારાજે પાળાને પૂછ્યું, એટલે તમારે હાલશે આ લાડવા? પાર્ષદો કે એવા ભાઈ કે અમારા ક્યાંથી કે અમને આ પ્રસાદ મળે, લાવો 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 એમ કરીને પાળા બે ગયા, ખૂબ લાડવા જમાડ્યો. અને પછી બપોર થયા એટલે ભગા જોશી બોટાદથી ચંદનનો કટોરો ભરીને લાવેલા, કે મારે મહારાજની ચંદન ચર્ચીને પૂજા કરવી છે. તો મુક્તાનંદ સ્વામી જઈને કીધું કે શેઠ આવું કે છે, મહારાજ કે શરદી બહુ થઈ ગઈ નથી આ લેવું, કે પૂજા પણ શેઠની આજ રસોઈ છે તેને પૂજા કરવાની હોય ને. તો કે ભાઈ સાંડલો કહી દો જરીક, ચંદન નહીં, ના પાડી દીધી. બીજે દી ખોરડીયાના ખેંગાર ભગત આવ્યા કે મારે રસોઈ દેવી છે સંતોને. મહારાજ કે મારે કડિયામ પૈસાની જરૂર છે, જો તમને વાંધો ન હોય તો. તો કે મહારાજ તો એમ કરો, તમે જેમ કહો એમ લ્યો, આ 300 રૂપિયા એમ કરીને આપી દીધા 300 થતા. અને પછી પોતાને રસોઈ દેવાનો સંકલ્પ, એટલે પછી ગામમાં નીકળ્યા કે ક્યાંકથી ઉશી ના મળે તો. એમાં વલભી પણ ના ગરાશિયા ને આવેલા, એને કે મારે રૂપિયાની જરૂર છે, ઓળખાણે દે. તો કે બોલો ને કેટલા, સમજાણું? ત્યારે કે આટલા, 500 રૂપિયા જોઈ. તો કે સારું. પછી 500 રૂપિયા લઈને આવ્યા અક્ષર ઓરડી. મહારાજની આગળ 500 રૂપિયા ઢગલો કર્યો. એ વખતે ઓલા નગદ નાણું હતું ને ખખડાણું, ખળાળ કરી જોળી ભરીને લેવા, કે આ હું. તો કે 500 રૂપિયા. તો કેમ? તો કે મહારાજ આ 300 રસોઈના અને 200 તમારી દવાના. મહારાજ છે માંદા જેવાય છે ખબર નહીં. બહુ મહારાજ રાજી થયા, ઉભા થઈને ભેટ્યા. પછી રસોઈ કરીને મહારાજ પીરસવા પધાર્યા ને આનંદ બહુ થયો. અને પછી મહારાજે દરબારગઢમાં કેવડાવ્યું મોટી બાને કે આ ચંદન ઘસીને વાટકો તૈયાર કરો. ડોશીએ ચંદન ઘસીને વાટકો તૈયાર કર્યો ને પછી ભગુજીને લઈ આવો. પછી મહારાજ ઉઘાડા ડીલે આવીને સભામાં બેઠા ને કે ઓલા રસોઈવાળા ખેંગાર ભગતને બોલાવો, અમને આખા શરીરે ચંદન ચર્ચે ને અમારી પૂજા કરે. તે ભગત આવ્યા ને આખા શરીરે લપોડા કર્યા, ચંદન ચર્ચીને પૂજા કરી. તો ભગવ દોશી કે આ ક્યારે હાજર થઈ ગયા, બસ સર તબિયત સારી થઈ ગઈ, શરદી મટી ગઈ. મહારાજ કે એનો ભાવ એવો છે મટી ગઈ. લે હે, આવી વાતો છે, આવડવું જોઈએ. જીવન જીવા જેવું છે, ભગવાન પામા જેવા છે, સંતો ભક્તો રાજી કર્યા જેવા છે, આવડવું જોઈએ. આડોડાઈ મારે રાજી ન થાય. કાર્ય વિવેક આવડે તો ધડાધડ રાજી પણ મળે. બોલો. એટલે આ ખાચર માન બહુ રાખે, તે મહારાજને ગમે નહીં, એટલે મહારાજ કઈ બહુ એનું ધાર્યું કરે નહીં. તો એટલે આ ખાચરને ત્યાં ઓલા ગુજરી ગયા તો મહારાજને કે તમારે આવવાનું છે. મહારાજ કે અમે કાયટા ખાવા નવરા નથી કે. હો, તો કે ત્યાં કેમ ગયા તા કાર્યાણી? તો કે કાર્યાણી મારું ઘર છે, ગયો તો જાવ નથી આવવું કે. એવું કહી દીધું. નિયમ પાવર કર્યો થોડા આવે, સમજ્યા? નડિયાદમાં હું ભણતો હતો જે કહેવા હતા, મને કે નવો બંગલો બનાવ્યો છે, તમારે ત્યાં આવવાનું છે, બધા સંપ્રદાયના મોટા મોટા આવે છે. મેં કીધું અમારે ત્યારે ભણવું છે, માટે તમે હેરાન ન કરો. કેમ નહીં આવો? મેં કીધું ભણાઈ છે ને, એટલે જો હવે આવું બધું કરીએ ને ફરીએ પછી ભણાય નહીં ને, અટાણે અમારે કાર્યક્રમના વિવેકમાં ભણી લેવું એ પહેલો અમારો અત્યારે છે ને ટાર્ગેટ છે. પછી અમારે આખી જિંદગી બંગલામાં પધરામણી જ કરવાની સાધુ છીએ, એટલે બધે જમવા જવાનું. અટાણે શાંતિથી ભણવા દે, મગજમારી નહીં. તે હાલતા થયા. પાછા દાદરાજન પાછા આવ્યા, મન કે હું કહું તો મોટ મોટા કોઈ ના ન પાડે એમ કરીને બે ચારના નામ ગણાવ્યા. એ કીધું હશે પણ મેં તો ના પાડી ને તમને, આ પાડી કઈ નહીં કેસ એમ કહીને વળી હાલ્યા. પાછા દાદરાજન પાછા આવ્યા, કહે હું હુંજું તે મન કે આયા હોત ને 200 મેલવાનો તો ભેટ 200 મેં કીધું ખસો આવા બધા એમ હોય લે. કમાલ કી બાત હે, હું નરસંડામાં ભણતો હતો ત્યાં બેઠો બેઠો સોપડી વાંચતો, એમાં એક ભાઈ આવ્યા મને કે પાણી, એટલે ત્યાં પાણી રાખતા ટાંકીએ, એટલે મેં બતાવ્યું કે પણ નળ ને પાણી. અહીંયા ગયા પાણી પીધું લઈને પછી આમ નીકળ્યા, જાતા જાતા મને કહેતા ગયા મને કે તમારે બંગલા નહીં થાય. મેં કેમ, કયો વડતાલમાં એક સ્વામી છે એ ઉભા છે ને અમને પાણી પાય આમ સામે ઉભા રે, અમે બધાએ પૈસા આપ્યા હતા એને બંગલો થઈ ગયો. મને કે તમારે બંગલા નહીં થાય. મેં કાંઈ નહીં તું જા અહીંથી, મેં કીધું ન થાય તો કાંઈ નહીં. કેમ, શું અદભુત વાત છે. તો વાલા ભક્તો, આપણને જો ભગવાનને સંતને રાજી કરતા આવડે તો થાય એવું છે, પણ એ આવડતું નથી, લોચા મારીએ છીએ. હવે સાંભળી લો, કાર્ય વિવેક ન હોય તો શું નુકસાન થાય. ત્યારે અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, કુર્વાણો નું ચિતમ કાર્યમ જનો આત્યપુહાસ્યતામ યોગ માર્ગમ ગતો યોગી વાંછન કામ સુખમ યથા. આ શ્લોકમાં એવું કીધું અચિંત્યાનંદ બ્રહ્મચારીએ કે યોગ માર્ગને આશરેલો યોગી જો કામના સુખને ઈચ્છે તો તે જેમ ઉપહાસના પાત્ર બને છે. એ ઉપહાસને, એના બધા દાંત જ કાઢે ટૂંકમાં, ઉપહાસને પાત્ર બને છે તેમ અયોગ્ય કામ કરતો માણસ હાસ્યાસ્પદ બને છે. આ સમજવા જેવી વાત છે. આ બે વાત એક નથી, યોગીનો તો દાખલો છે કે યોગ માર્ગને આશરેલો યોગી પુરુષ જો કામના સુખને ઈચ્છે તો એને બધા સન્માને, એ તો હાસ્યાસ્પદ થાય ને. સેમ ટુ સેમ એવી રીતે આ દુનિયામાં કોઈ પણ માણસ, હું કે તમે, જો અયોગ્ય કામ કરીએ તો હાસ્યાસ્પદ થઈએ. માટે કાર્ય વિવેકની જરૂર છે ને છે. જો કાર્ય વિવેક ન હોય તો વ્યક્તિના જીવનમાં કાયમ ભૂલો થાય, અથડામણ્યો અને દુઃખો ચાલુ જ રહે. જો આ થતું હોય તો સમજી લેજો કે તમે કાંઈક કાર્ય વિવેકમાં ચૂક કરો છો. કુટુંબમાં કંકાસનું વાતાવરણ રહ્યા જ કરે, આ નુકસાન છે. ધંધા નોકરીમાં સારો લાભ ન મેળવી શકો, આ નુકસાન છે. ઘણીવાર મોટી નુકસાનીના ભોગ પણ તમારે બનવું પડે કાર્ય વિવેકના અભાવે, આ નુકસાન છે. સામાજિક જીવનમાં લોકોને તેના કાર્યનો અવિશ્વાસ રહે તેથી અવિશ્વસનીયતા પ્રાપ્ત જ રહે, વિશ્વસનીયતા પ્રાપ્ત થાય જ નહીં, આ નુકસાન છે. જીવનભર ઘણું બધું કાર્ય મહેનત કરવા છતાં કાર્ય વિવેકહીન માણસને અંતે પસ્તાવાની પીડા ભોગવતા જ રહેવું પડે છે. સાંભળ્યું, સિકંદર કેવો શક્તિશાળી, નાની ઉંમરમાં પોણી દુનિયા જીતી લીધી. કેટલી? પોણી દુનિયા. બહબહાટી બોલાવી દીધી. સોનાના તો એને સંડાસ બાથરૂમ હતા એમ કે છે, અને જે દી મર્યો તે દી એટલો બધો પસ્તાણો છે. એને કીધું હતું કે મારા હાથ ઠાંઠડી બારા રાખજો, હું દુનિયાને એ કહેવા માંગુ છું કે હું અહીંથી કાંઈ લઈને જતો નથી, માટે મારા જેવી કોઈ મૂર્ખાઈ કરશો નહીં. સિકંદરે જે કર્યું એ કાર્ય વિવેક કહેવાય. હારું, એને પોણી દુનિયા જીતી અને હાથમાં કાંઈ રહી, એને કાંઈ એમ જ મળ્યું? થાલે આ થઈ ગયો. આપણે આવું ન કરીએ તો સારું. હવે સાંભળજો શું નુકસાન થાય. જો ભગવાનને ભજવાનું કામ પહેલું નંબર વન નું છે, આત્મકલ્યાણનું એ ન કરીએ ને બીજું કોઈ પણ ડાપણ કરવા જઈએ તો કેવા હેરાન થઈએ એના હવે નમૂના આપું છું. વિશ્વ ફેમસ માણસોના, વિશ્વનો શ્રેષ્ઠ યોદ્ધો નેપોલિયન, સિકંદરને કીધું તમને, જે સંકલ્પ કરે તે રાજ જીતી લે, બોલો એવો જબરો. તેની પાસે કયાગૃહ સૈન્ય હતું, ભર યૌવન હતું, સંપત્તિને તો છોડ્યો ઉડતી, છતાં એ અંતે એવું બોલ્યો હતો કે મારી જિંદગીમાં મેં 6 દિવસ પણ સુખના જોયા નથી, એવું નેપોલિયન બોલ્યો હતો. બોલો આ નેપોલિયન એવું કહેતો હતો, મારી ડિક્શનરીમાં અશક્ય એવો શબ્દ જ નથી, આ એવું બોલતો. પછી એનો એવું બોલ્યો કે મારી જિંદગીમાં મેં 6 દિવસ પણ સુખના જોયા નથી. ક્યાં ભૂલ પડી આને? કાંઈક તો ચૂક થઈ ને, કાંઈક ગણિત ખોટું કરાઈ ગયું, કાંઈક લોચો વાગી ગયો ખરો. બસ આપણે એ લોચો ન વગાડીએ અને જિંદગી પરમાત્માને અર્પણ કરીને આત્યંતિક કલ્યાણ પામી જઈએ, એટલો જ મારો કહેવાનો ભાવ છે. મારું વજન ભગવાન મેળવવા ઉપર છે. હું કોઈ પણ વિવેકની વાત ભલે લઈને આવું, પણ મારું માત્ર ને માત્ર ધ્યાન આત્મા પરમાત્માને પામે ત્યાં જ છે, એ મેં ચોખવટ કરી મારી. તમને સાંભળી લો તો, ટોલ્સ્ટોય જેને મહાત્મા ગાંધી આદર્શ માનતા હતા, એ બહુ છેલ્લે બિચારા દુઃખી થયેલા, દુનિયાની બહુ સેવા કરીને એ રોયા હતા. ઔરંગઝેબ એની 90 વર્ષની ઉંમરે એવું બોલ્યો કે મેં મારી આખી જિંદગી ફાજલ ગુમાવી, બોજારૂપ ગુમાવી, છેલ્લે તેનો બિચારાનો કરુણ અંજામ આવ્યો. આને જીવન જીવતા આવડ્યું કહેવાય? જીવન જીવતા આવડ્યું રામકૃષ્ણ પરમહંસને, જીવન જીવતા આવડ્યું દાદા ખાચરને, ડંકા વગાડીને ધામમાં ગયા. રામકૃષ્ણ પરમહંસે એના શિષ્ય નરેન્દ્રને કીધેલું, ચોખ્ખું કીધેલું ગુરુએ કે પ્રથમ આત્માનું કર નરેન્દ્ર. છતાં વિવેકાનંદજીએ દરિદ્ર જ મારો નારાયણ છે એમ માની આખી જિંદગી જનસેવામાં ગુમાવી. છેલ્લે તે ઈસવીસન 1901માં તેમની શિષ્યા મેરી હેઇસને પત્ર લખે છે અને એ પત્રમાં એણે એવો બળાપો ઠાલ્યો છે કે દુનિયાના ભલ ભલાને આમ ઢોલાવી નાખે. વિવેકાનંદ એમાં લખે છે કે હું ભૂલ્યો છું, આજ મરણ કાંઠે પહોંચેલો છું, મૂર્ખાઈમાં જીવન ગાળવાનો હવે મારી પાસે એક ક્ષણ પણ સમય નથી. આખું જીવન જગત માટે મેં કામ કર્યું, છતાં તેના બદલામાં જગત મને કશું આપનાર નથી. આ વિવેકાનંદજીના શબ્દ, આ દુનિયા મને એના બદલામાં કશું આપનાર નથી, માટે હવે મેં તે વિચારો છોડી દીધા છે હેરી. હવે હું સ્વાર્થી બન્યો છું, માત્ર મારો ઉદ્ધાર ચાહું છું. હેરી, છેલ્લા 2 વર્ષ અતિ ખરાબ ગયા છે, તે દરમિયાન મેં માનસિક નરક સમૂહ મારું જીવન ગાળ્યું છે, જીવનમાં એક ક્ષણની પણ મેં શાંતિ અનુભવી નથી. આ વિવેકાનંદના શબ્દ. આપણે એમને હું માનની છું અને ઘણા તો એને આદર્શ માનીને ક્યાંના ક્યાંય કૂદકા મારીને જીવે છે, પણ એને આ જ વારો છે. જો અધ્યાત્મને પચાવીને પરમાત્મા સુધી પોતાની ચેતનાને ન પહોંચાડી તો માથું કૂટીને બધાને છેલ્લે રોવાનું ને પસ્તાવાનું છે, ફેર ન પડે એમાં. મેં મારું જીવન નરક સમૂહ ગાળ્યું છે, જીવનમાં એક ક્ષણની પણ મેં શાંતિ અનુભવી નથી. લાવું લખ્યું, શું થયું છે ને, છેલ્લે કેવું થયું છે? એમ કહી છેલ્લે કલકત્તામાં મહાકાળીના ચરણોમાં માથું મૂકી કરગરી રડતા રડતા કહ્યું, હે મા કાલી, તારો બાળક આજે તારે શરણે પાછો આવ્યો છે. સમાજ સેવા, ગરીબોની સેવા એ મારા અહંકારની ભાષા હતી, હવે મને ઉગારો. સાંભળ્યું તમે? આજે એને તકલીફ થઈ એ રામકૃષ્ણ પરમહંસને થઈ હતી? ન થાય એને. ગોપાલ સ્વામી ને થાય, થતી છે, એ બધા સાચું સમજેલા માણસો. સાંભળો, કવિ નર્મદ સુધારાનો માળી કહેવાય. સુધારાનો માળી કઈ ગુજરાતીઓ કવિ નર્મદને અંજલિ આપે છે. એમણે જીવન આખું સમાજને સુધારવા પાછળ વામી દીધું હતું, છતાં તેઓ અંત અવસ્થામાં એવું કહે છે કે સુધારો અશક્ય છે. હું બોલ્યા, સુધારો અશક્ય છે. ધર્મ તરફ વળ્યા વગર આરો જ નથી. આજ સુધી મેં વ્યર્થ વલોપાત કર્યો. આવું બોલ્યા કોણ? કવિ નર્મદ. આ સાંભળી તેમના અંતેવાસી સેવક ગોકળદાસ કે, આ તમે તો આજથી સુધી સામાજિક કાર્યો કર્યા તે શું બધો વ્યર્થ વલોપાત? હા હા ગોકળદાસ, એ બધા હવામાં બાચકા હતા. જીવન કાર્યની ગણતરી મૂકવામાં કઈક ભૂલ થઈ ગઈ છે ગોકળદાસ, કઈક કશું ખોટું થઈ ગયું છે. આજથી જ હું લોકોને કહેવા માંડવાનો છું, પાછા વળો ભાઈઓ, પાછા વળો. આ નર્મદજીની વાત કરું છું. આમ એને અંતે મૂંઝવણી થઈ હતી, જ્યારે એના જ સમકાલીન કવિ દલપતરામ વગેરે ડંકો વગાડીને ધામમાં ગયા. દલપતરામ રે સગપણ હરિવરનું સાચું બોલતા બોલતા પ્રસન્ન ચિત્તે અક્ષરવાચ્યા. મેં કેટલાયને પ્રસન્ન ચિત્તે ડંકો વગાડીને ધામમાં જતા જોયા છે. બોલો, હા એ નડિયાદના દલસુખભાઈ, કોઈ ઈચ્છા નથી મને કે મારા હાથમાં હાથ રાખીને દેહ છોડ્યો. આજની વાત કરું, કેટલા એવા હરિભગત થઈ ગયા, બોલી બોલીને ધામમાં ગયા. મેં કેટલાયને માંદા હરિભગતને પૂછેલું, અમે સાધુ સંતો દવાખાને જઈએ, હોસ્પિટલમાં જઈએ, એની પાસે બેસીએ, અને એ માણસ અમને એમ કે સ્વામી કાંઈ નથી જોતું હો, કોઈ ચિંતા નથી, હાજા થવાની નહીં હો, ભગવાનને એટલું જ કહેજો કે બસ એની સેવા આપ. એ પેલા દેવચંદ બાપા, શું સત્સંગનો પ્રતાપ છે! જેને સત્સંગ કર્યો, જેને ભગવાન ભજ્યા, એ કેવા આમ પૂર્ણ કામ થઈને હાવ ગામડે ડોશી હોય તો એ શરીરને ફંગોળીને ધામમાં વહી જાય. અને આ મોટા મોટા દુનિયાના ફેમસ કહેવાતા આમ માણસો, એના અંતકાળના લાવા ઝંખાને એના શબ્દ જો. માટે કહો મને, કયા રસ્તે હલાય? આ વાત છે, પણ જીવને માન મોટે બહુ ગમે છે, ફેમસ થવું બહુ ગમે છે. એટલે તમારે એ ઝાલ્યા ન રહે, ફેમસ થવાના રસ્તા ગોતી કાઢે. પણ એને એ ખબર નથી કે અમે છેલ્લે એવા હલવાવાના છીએ ને કે નીકળવું ભારે પડશે. હવે મહાત્મા ગાંધીની વાત કરીએ. હાલો, સમગ્ર જીવન દેશ સેવામાં હોમી નાખનાર મહાત્મા ગાંધી, જેણે ભારત દેશને અંગ્રેજોના સકંજામાંથી છોડાવ્યો એમ કહીએ, એ ગાંધીજીને પણ એવો જ અનુભવ થયો છે. તેમના અંતિમ ઉદ્ગારો જુઓ. ગાંધીજી બોલે છે, હું આ ધરતી પર નિરર્થક બોજારૂપ છું, હું હવે ચલણી સિક્કો નથી રહ્યો, મારો અવાજ હવે અરણ્ય રુદન છે, હું નથી બોલતો, મારું મળદું બોલે છે, હું ચિતા પર ભડભડ બળી રહ્યો છું, મારા મિત્રો મને કૂતરા જેમ હડહડ કરે છે. ફેબ્રુઆરી 1983ના નવનીત પ્રકાશન સમર્પણ નામની પત્રિકામાંથી આ આટલું લખાણ લીધેલું છે. એમાંથી આવા શબ્દો હતા. સાંભળો છો કે નહીં? ત્યારે એની સામે આનંદ દાદા, પ્રેમજી દાદા બધા ડંકા વગાડીને ધામમાં ગયા, પૂર્ણ કામ થઈને શરીર છોડ્યા. ધોરાજીમાં વ્યાસ હતા ડોક્ટર, એ છેલ્લે ઘેરે હુતા હતા તો હું ગયેલો ખબર કાઢવા મોહન સ્વામીને હારે. તો મેં જઈને પૂછ્યું, મેં કીધું, વ્યાસ કાંઈ તમારી અંતિમ ઈચ્છા કાંઈ તમને વિચાર આવે? મને કહે, સ્વામી કોઈ વિચાર નહીં. મેં કાંઈ તમારો સંકલ્પ? કોઈ સંકલ્પ નહીં. કઈ દુઃખ મને કે કોઈ દુઃખ નહીં, શાંતિથી સૂતો છો, શ્રીજી મહારાજ ની રાહ જોઈને, મારો મહારાજ આવે એટલે ધામમાં. સત્સંગનો પ્રતાપ જો. અરે કોઈ આખી જિંદગી લાંબો સમય સત્સંગ કર્યો એવું નહીં, છેલ્લે છેલ્લે સત્સંગ થયો હોય તો માણા આમ તમારે આમ પડકારા કરતો ધામમાં જાય. બોલો, શરીર છોડે એટલે જોઈ રહી આપણે. બાકી જે મોટા કહેવાતા હોય ને, જગત આખામાં ફેમસ હોય ને, દુનિયા એની વાહ વાહ કરતા હોય ને, એવા ગોટે સડ્યા હોય, પોતે તો એવા ગોટે સડ્યા હોય. હું એના માટે દાખલો કયો દઉં, કહું. વરરાજો માયરામાં પણવા બેઠો હોય અને વાહે ટબુડીમાં કંકોણી ગહેતી હોય કુંવારિકાઓ, અને આગળ કન્યાને લાવ્યા હોય ને બધો આમ ધમધમા હાલતે, એને ઝાઝા ભજીયા આગળ દી ખવાના હોય ને પેટમાં ખરેખરો ગોટો સડ્યો હોય, એને પણવાનો અવાજ હું આવે મને કયો છે ફેરા ફરવાનો. એટલે હે શારે કોઈ માણસો બેઠા એના ગીત ગાતા હોય, વન્ને હવા લાખનો સાપો પણ ઉભો કરો તો હવે મારે પણ જવું સંડાશે. એમાં જગતમાં ચારે કોરથી જેની વાહ વાહ થતી હોય ને, દુનિયામાં એના નંબર આવતા હોય ને, છાપા ભરી ભરીને એના વખાણ થતા હોય, પણ એનો ગોટો એવો છીડ્યો હોય કે પૂછો મત મારા ભાઈ. માટે પાછા વળો, ભગવાનમાં જોડાવ, એ સિવાય કોઈ સુખ શાંતિ આપશે નહીં તમને. વિરસદ વાળા જ્ઞાનજીવન સ્વામી, વડનગર વાળા ઈશ્વરચંદ્ર સ્વામી, આ બધા ગાંધીજીના સમકાલીન, પણ ભગવાન અરે વાતો કરનારા મહાપુરુષો, બધા કઈ કઈ ધામમાં ગયેલા. હા, હું આ દિવસે જઈશ ને આ દિવસે જઈશ, હસતે મોઢે આનંદથી બોલો. વાલા ભક્તો, અહીં જે જે વ્યક્તિઓના નામ લીધા એ તમામ વ્યક્તિઓ વિશ્વની ટોચ લેવલની હો, છતાં કોના માટે જીવવું, પહેલાં શું કરવું પછી શું કરવું, એ કાર્ય વિવેકના અભાવે જીવનના અંતે ખાલીપો અનુભવાયો, નિરાશા અનુભવાની, વલોપાત અનુભવાનો, અને પોતાને જેવું લાગ્યું કે જિંદગી ખોટી જીવી નાખી, નિષ્ફળ થઈ ગયા, લ્યો એના ઉદ્ગારો એમ કે હું કહો છો. અને આમાં તમે બેઠા છો ડોહા, કાંઈ વિશ્વ ફેમસ તો છો નહીં, પણ કાળથી બીવે બીજા આજ આવે નહીં, અહીં ક્યાં કાંઈ વલોપત હતો. બોલો, કેટલાય તૈયાર, શું અદભુત વાત છે. આને જીવતા આવડ્યું કહેવાય. પોતાને જ પોતાના કાર્યથી અસંતોષ રહ્યા કરે અથવા બીજાને તેનાથી ત્રાસ અનુભવાયા કરે, આ છે નુકસાન જો કાર્ય વિવેક ન હોય તો. ભગવાને અપાર કરુણા કરીને આપેલો આ મનુષ્ય દેહ માત્ર આ લોકના સુખ દુઃખનો પાર પાડવામાં ખર્ચાઈ જાય, સુખ દુઃખનો પાર પાડવામાં ભાઈ, આ મનુષ્ય દેહનું પરમ કર્તવ્ય એવું આત્યંતિક કલ્યાણનું કાર્ય બાકી રહી જાય. આમ કાર્ય વિવેક ન હોય તો અનેક પ્રકારનું નુકસાન થાય. લ્યો બાકી રહી જાય. હવે સાંભળી લો, જો કાર્ય વિવેક હોય ફાયદા શું થાય. જો મનુષ્યમાં કાર્ય વિવેક આવી જાય તો તેનો પ્રાય જીવન કાળ સુખમાં જીવીતે હો, મોટે ભાગે સૌને તેના પ્રત્યે પ્રેમ ભાવ રહે, બીજા તેની પાસે કાર્ય કરાવવામાં વિશ્વાસ રાખી શકે. બોલો, ગોપાલ સ્વામીમાં કાર્ય વિવેક હતો તો સ્વામિનારાયણ ભગવાને બે દેશ ગાદીના ઉપરી બનાવ્યા હો, બે આચાર્ય એને હોપ્યા, બધા વિશ્વાસ મૂકીએ કે ધંધા નોકરીમાં સારો એવો લાભ મેળવી શકે ભાઈ, તેના આશ્રિત વર્ગને એના પ્રત્યે કાયમ સંતોષ રહે જો કાર્ય વિવેકી આપણે હોઈએ તો. મુમુક્ષુને કયું કાર્ય ક્યારે અને કેમ કરવું તે સારી રીતે આવડતું હોવાથી બધાનો રાજીપો ખૂબ ભળે હો કાર્ય વિવેકી મુમુક્ષુને. સાર અસારનો વિવેક હોવાથી પુરુષોત્તમ ભગવાનની પ્રાપ્તિ સુગમ થઈ જાય કાર્ય વિવેકીને. હવે કાર્ય વિવેક સફળ થયો ક્યારે કહેવાય, સાંભળજો. હવે આ સાંભળવા જેવું છે. નિર્વિઘ્નપણે મોક્ષ થાય અને પોતાને તથા પોતાના સંપર્કમાં આવેલા સૌને સુખ શાંતિની અનુભૂતિ થાય તો સાચા અર્થમાં કાર્ય વિવેક સફળ થયો કહેવાય. સાંભળ્યો, ટૂંકમાં કહીએ તો બીજા સર્વે કામ બગાડી મોક્ષ પંથ સુધારો જી. દાસ નારાયણ, દાસ નારાયણ.
સફળ કરો જન મારો જે
હરે દાસ નારાયણ હરિ ભજીને સફળ કરો જન મારો જે
છાની ના હરિજન દાસ નારાયણ ડંકો વગાડ્યો એને દુનિયા આખી ને કહી દીધું અરે ઓય મૂર્ખાઓ
બીજા સર્વે કામ બગાડો બગાડો મોક્ષ પંથ સુધારો જે
બીજા સર્વે કામ બગાડે મોક્ષ પંથ સુધારો જે
દાસ નારાયણ કે હરે ભજી ને સફળ કરો જન મારો જે
દાસ નારાયણ હરે ભજી
બાય બાય
સફળ કરો જન મારો
જે તમે સફળ કરો જન મારો જે
હવે સાંભળો કાર્ય વિવેક નિષ્ફળ ક્યારે ગયો કહેવાય થોડું સુખ અને અંતે જાજુ દુઃખ મળે એવા કામમાં જિંદગી વાપરી નાખે અને મોક્ષ કાર્ય અધૂરું રહી જાય તો કાર્ય વિવેક આપણો નિષ્ફળ ગયો અર્થાત તો કાર્ય વિવેક કહેવાય જ નહીં નિષ્ફળ તો હોય જ પછી જાય અચિંદ્યાનંદ બ્રહ્મચારી કહે છે કે અલ્પ સ્વાખ્યમ પુરુ ક્લેશમ કાર્યમ કુર્યાન્ન સન્મતિ ન બિભર્તી યથા ભૂષામ કાર્ય વિત્રોટી નિંબુદઃ અર્થાત બુદ્ધિશાળી માણસ જેનાથી કાન તૂટી જાય એવું ઘરેણું નથી પહેરતો એ બુદ્ધિ વગેરેનું કામ તેમ બુદ્ધિમાન મનુષ્ય જેમાં થોડું સુખ અને ઝાઝું દુઃખ હોય એવું કામ ન કરું તો તમારો કાર્ય વિવેક સફળ અને એવા કામ કરો તો નિષ્ફળ આપણે આપણી મતિમાં જેને કાર્ય વિવેક માની રાખ્યો હોય તે જ જો આપણને અથવા તો સામેવાળાને આજે કે ભવિષ્યમાં દુઃખદાયક નીવડે તો તે કાર્ય વિવેક નિષ્ફળ ગયો કહેવાય આનો ઉત્તર છે હવે નિષ્ફળ ક્યારે ગયો કહેવાય બંધનો વધ્યા તો આપણી જિંદગીના તમામ વિવેકો નિષ્ફળ જ ગયા કહેવાય ટૂંકું ટચ બંધનો છૂટવા જોઈએ બંધનો વધ્યા તો તમારા જ્ઞાન વિવેક બીજું ત્રીજું બધું પાણીમાં ગયું હો વાતની એક વાત આપણે નિર્બંધન થવા જોઈએ ભગવાનમાં જોડાઈ જવા જોઈએ હવે કાર્ય વિવેક રાખવા મુશ્કેલીઓ કાંઈ પડે ખરી પડે પ્રથમ તો આપણે પોતે જ કાર્યો કરવામાં થતા આપણા અવિવેકને ઓળખવા જોઈએ એ મોટી તકલીફ આ છે અને એ સ્વીકારી શકતા હોવા જોઈએ કે મારામાં આ ખોટ છે અને એ ન સ્વીકારી શકીએ તો સૌથી મોટી મુશ્કેલી તો આપણે પોતે જ આપણી છીએ સમજતા નથી બાકી ક્યારેક એવું પણ બને કે વિવેકયુક્ત આપણા કાર્યને સમાજના અમુક વ્યક્તિઓ ન સમજી શકે આપણી સારી વાત સારો વિવેક ન સમજે તો તેના વિરોધનો ભોગ પણ બનવું પડે કાર્ય વિવેક રાખવામાં ક્યારેક આવું થાય એક મોટી મુશ્કેલી કે આપણાથી મોટા હોય વડીલો હોય ગુરુજનો હોય તે આપણા કાર્ય વિવેકને ક્યારેક નથી સમજી શકતા તો એમને સમજાવવા બહુ મુશ્કેલ પડે આટલી તકલીફ કાર્ય વિવેક રાખવામાં છે ખરી એને સહવી પડે બીજું શું થાય હવે કાર્ય વિવેક રાખનારે શું સાવધાની રાખવી જોઈએ તો સાંભળો એક ખાસ સાવધાની રાખવી જોઈએ આધ્યાત્મિક માર્ગે ચાલેકલા મુમુક્ષુએ કાયમ એ સાવધાની રાખવી જોઈએ કે પોતાનો માનેલો કાર્ય વિવેક જો ભગવાનના વાલા સંતો ભક્તોથી પણ વધુ મહત્વનો થઈ ગયો હોય તો હટાવવો પડે મહત્વ તો ભગવાનનું અને સંતો ભક્તોનું રહેવું જોઈએ આપણા માનેલા કાર્ય વિવેકનું નહીં કદાચ પોતાનું કાર્ય વિવેકયુક્ત જ પોતાને જણાતું હોય છતાં જો તે સંપ આત્મીયતા વગેરે તોડી નાખતું હોય તો એને લેટ ગો કરવું પડે કારણ કે હંપીને રહેવાથી જ બધી સફળતા મળે છે બાદી ઝઘડીને બધું તોડી નાખવા જ નહીં અથવા પોતાના વડીલોને જો તે માન્ય જ ન હોય તો પોતાના માનેલા તમામ વિવેકો છોડીને મનકર્મ વચને તેમને જ અનુસરવું જોઈએ કાં તો ધીમે રહીને પ્રેમથી સમજાવીને કરવું જોઈએ આટલું ખાસ સાવધાનીપૂર્વક રાખવું જરૂરી છે કાર્ય વિવેક રાખનારાએ કેવો કાર્ય વિવેક શ્રીહરી અને સંતોન ગમે હવે સાંભળી લેજો ભગવાનને હું ગમે જે કાર્ય વિવેકથી જીવ આલોકના બંધનો કે મોહ માયાથી છૂટે અને આત્યંતિક કલ્યાણ તરફ આગળ વધે તે કાર્ય વિવેક જ શ્રીહરિ અને સંતોને ગમે છે, ખૂબ ગમે છે. બીજા તમારા બિરબલ જેવા કે ઇન્દિરા ગાંધી જેવા કાર્ય વિવેક હોય તો ભગવાનને ને સંતોને નહીં ગમતા. કેમ જે ગમે તે તમારે હોય, પણ અંતે નરક ચોરાશી ભરવાનું, એને શું કરવાનું. હવે કેવો કાર્ય વિવેક શ્રીહરિ અને સંતો ન ગમે? તો કે જે કાર્ય વિવેકથી કદાચ આ લોકમાં ખૂબ સારા કે કીર્તિ વધારનારા કાર્યો થાય, દુનિયા આખી તમારી વાહ વાહ કરે, પરંતુ જો તેનાથી જીવને રાગ કે બંધનો વધે કે અન્ય સંતો ભક્તોને દુઃખ થાય એવું તમારાથી કંઈક થઈ જાય તો શ્રીહરિને અને સંતોને એવું ગમતું જ નથી. સુંદરિયાળા પૂજા શેઠ હતા, એને રઘુવીરજી મહારાજે વડતાલથી મોરછાપ આપી અને ગઢડું લેવા આવ્યા, તે ઘોડે બેઠા બેઠા સ્વામી પાસેથી ચાવી માગી. બોલો, હું સ્વામીનું નામ પરમાનંદ સ્વામી પાસેથી. એ મોટી બાર ન ગમ્યું, બોલો. અને પછી તો પ્રેમાનંદ સ્વામીને ગોપીનાથજીનો થાળ દેવાનું મહારાજે મોટી બાન કીધેલું, એ સત્તાની આમ શું કહેવાય શક્તિથી બંધ કરાવ્યું. પ્રેમાનંદ સ્વામી ઉપવાસ થયો, મોટીબાઈ ઉપવાસ કર્યો અને મોટીબાનો મગજ ગયો, પૂજો એટલે કચરો. કેસ મહારાજે મને કીધું છે, તમે પ્રેમાનંદ સ્વામીને જમાડીને જમજો ગોપીનાથજીનો થાળ, અને તું કોણ ના પાડનારો કે, પણ આ તો ભાઈ વહીવટમાં કોઠારી થયા એટલે માંડ્યા દાદેગીરી કરો. પછી મોટી બા નારાજ થયા, એનો મોટી બાનો શાપ થયો, તે ફેલ થઈ ગયા. બોલો, આવા કાર્ય વિવેક નકામા છે, નકામા. આમ તો કહેવાય કાર્ય વિવેક જ, કેમ જે હવેલીમાં પ્રેમાનંદ સ્વામી એકલા જમે ને બીજા પંક્તિ જમે આમ સારું નહીં, પણ હવે ભગવાનનો ઉપરથી ઓર્ડર હતો પછી ડાપણ કરવાની જરૂર નહોતી. ઘણી વખત આ વાત સમજવી જોઈએ, કાંઈ આપણે ડાપણ કરાય નહીં, જે હોય આપણું હારું ને હોનાનું, પણ ન બોલાય, તાળું જ મરાય મગજને, પણ ન માર્યું, તે ફેલ થઈ ગયા ભાઈ. હવે કાર્ય વિવેક રાખવાની કુને શું ટૂંકી ચાવી, તો એક વાત ધ્યાનમાં લ્યો, પોતાના અને બીજાના કાર્યથી ઉત્પન્ન થતા સુખ દુઃખરૂપી ફળને વિશ્લેષણ કરીને જોયા કરવું. આપણે જોયું ને પૂજા શેઠનું જોયું, ગાંધીજીનું આનું, ઓલ્યાનું આપણે વિશ્લેષણ કર્યું ને, બસ આ જોવું કે આવું કરવાથી આવું થાય ને આવું કરનારને આવું થાય, આપણે આવું કર્યું તો આમ મળ્યું ને, ઓલ્યાએ ઓલ્યું કર્યું તો ઈ મળ્યું, આમ કર્યું તો આમ મળે ને, આ રસ્તે જાય તો આ ભટકાય ને આ રસ્તે જાય, આ બધું જે જોઈ લેવું જાણી લેવું એ જ એની કુન્હે છે. આવું જે વિચારી શકે, જાણી શકે, જોઈ શકે, સમજી શકે, એને આરામથી કાર્ય વિવેક રહે એ રાખી શકે, પણ આગળ પાછળનો વિચાર કરી શકે નહીં, વિશ્લેષણ કરી શકે નહીં પોતાનું અથવા બીજાનું, એને ન રહે કાર્ય વિવેક. હા, વિડ્યું એક આ કાને ધોલે કાને નીકળી જાય. કાર્ય વિવેક ક્યાં સુધી રાખવો? ભાઈ મરીએ ત્યાં સુધી, દેહની સ્મૃતિ હોય ત્યાં સુધી આ રાખવું પડે. ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, અનુભૂતિ થઈ જાય, પછી જરૂર નહીં. કાર્ય વિવેક શીખવાનો ઉપાય શું? છેલ્લો પ્રશ્ન. કાર્ય વિવેક શીખવો છે એના ઉપાય સાંભળી લો. જે કોઈ સંપૂર્ણ કાર્ય અકાર્યના વિવેકને જાણતા હોય એવાનો હંમેશા સંગ રાખવો, એની હારે હારાહારી રાખવી, ફોન કરવાનો વ્યવહાર, પત્રનો વ્યવહાર, આવવા જવાનો વ્યવહાર નિર્માની તેને રાખવો વિવેકી માણસ સાથે, તથા એવા સાહિત્યનું વાંચન કરવું. શિક્ષાપતિ, ધર્મામૃત, વચનામૃત આ બધા શાસ્ત્ર એવા છે આપણને કાર્ય વિવેક શીખવાડે. આ ખાસ રાખવું, એવી કથા, એવા પ્રવચનો, એવી આત્મીય સભા, એવી સત્સંગ શિબિરો, એવી જ્ઞાનગોષ્ઠીઓ સદૈવ કરવી, આ કાર્ય વિવેક રાખવાના ઉપાયમાં આવે છે. એવા કોઈ અનુભવી પુરુષમાં પૂર્ણ વિશ્વાસ રાખી તેમને અનુસરવું જોઈએ તો આપણે પણ કાર્ય વિવેકી બની જઈએ. આ બાબતે કદી પણ પોતાને વિશે પૂર્ણતા નહીં માની લેવી કે મને તો બધો કાર્ય વિવેક આવડી ગયો છે, કંઈ કોઈની જરૂર નહીં, આવું નહીં કરી નાખવું. કાયમ વિદ્યાર્થી બનીને શીખતા જ રહેવું જોઈએ તો આપણો ઉદ્ધાર થાય ને આ લોકમાં સુખી રહીએ ને અંતે ડંકો દઈને ભગવાનના દિવ્ય લોકમાં મહાઅલૌકિક સુખને ભોગવતા થઈ જઈએ, તે પણ યુગો યુગો સુધી. એટલું કહીને આજની આ કાર્ય વિવેક સંબંધી કથા પૂર્ણ કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.